Grave. Grave. Namah Vishnu Padaya Krishna Prasthaya Bhutale Shrimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha-sunyavadi Paschatya-deshatarine Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shri Vasadi Shri Gaur Bhakta Vrinda Hare Krishna, Hare Krishna, 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 Hare, Hare, Hare Ram, Hare Ram, 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 Hare, Jaya Radha Madhava Kunja Bihari
Jaya Radha Madhava Kunja Bihari
Jaya Radha Madhava Kunja Bihari
Jaya Radha Madhava
Jaya Radha Madhava Kunja Bihari
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 Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari
Jaya Radha Madhava Kunja Bihari
Jaya Radha Madhava Kunja Bihari Thank you. गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ
गोपी जन वल्लभ गिरिवर धारी
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 गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी यशोदनन्दन रज जन रंजन यशोदनन्दन रज जन रंजन यशोदनन्दन व्रज जन रंजन
यशोदनन्दन व्रज जन रंजन
यशोदनन्दन व्रज जन रंजन
यशोदनन्दन व्रज जन रंजन
यमुनतीरवन चारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम
रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम
रामचंद्र कृपाल भज मन हरण भव भय दारुणम
श्रीरामचंद्र कृपाल भज मन हरण भव भय
కంజారుణం నవ
చంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం
శ్రీరామ చంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం
కందర్పయ గణితయమిత ఛవి నవ నీల నీరద సుందరం
గణితయమిత ఛవి నవ నీల నీరద సుందరం
కందర్పయ గణితయమిత ఛవి నవ సుందరం
కందరపట
పీత మానహు తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం శ్రీరామ చంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం
శ్రీరామ చంద్ర కృపాలు భజ మన
భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశని కందనం
భజ దీన బంధు దినేశ దానవ దైత్య వంశని కందనం
భజు దీన బంధు దినేశ దానవ వంశని కందనం
భజ దీన బంధు దినేశ దానవ దైత్య వంశని కందనం
రఘునందయానంద కంద కౌశల చంద దశరథ నందనం
రఘునందయానంద కంద కౌశల చంద దశరథ నందనం
రామ చంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం
శ్రీరామచంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం
चारु दारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषण
आजानु भुज शर चाप धर संग्राम जित धर दूषण
आजानु भुज शर चाप धर संग्राम जित धर दूषण
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
मम हृदय कंजनिवास कुरु कामादि फलदल गंजनम
मम हृदय कंजनिवास कुरु कामादि फलदल गंजनम
श्रीराम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्रीराम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
श्रीराम जय राम
श्रीराम जय
प्रभुपाद की निताई गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वास वासुदेवाय भगवते वासुदेवाय
नमो भगवते वासुदेवाय
नारायणं नमस्कृत्यम् ततो जय मुदीरये न श्रव्रायेषु भद्रेषु
न श्रव्रायेषु भद्रेषु
नित्यं भागवत सेवया
भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्ति भवति कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च
देवकी नन्दनाय च
नन्द गो कुमाराय
नन्दगोपकुमाराय
गोविन्दाय नमो नमः
गोविन्दाय नमो नमः
हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम
हरे राम हरे राम
राम श्री राधिकाए तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः कर्पूर गौरम् करुणावतारम् संसार सारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्याम मलको लांगो सीता समारो पीतवाम भागम पाणो महासा यक चारु चापम नमामि रामम रघुवंशनाथम यः स्यात् कदापि वसना चलखेलनोत्थ धन्याति धन्य पवने न कृतार्थमान योगेन्द्र दुर्गमगति मधुसूदनोऽपि कृष्णात् परं किमपि तत्त्व अहं न जाने वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम्बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्व अहं न जाने करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण। आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ तरफ थी श्रीमद भागवत सत्रना तृतीय दिवस में आप सर्व भक्तों नु हार्दिक स्वागत करिए छे। खास करी अने मंदिर थी पधारेला भक्तों सूरत ना अन्य सीनियर वैष्णवों आज अहीं आपणी वच्चे उपस्थित छे तो आवा सर्व भक्तों नु स्वागत हृदयपूर्वक महामंत्र थी करीए छे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। आ संसार मा लोकोनो एक एवो मत छे के मृत्यु पछी जीवन नथी होतुं, आधुनिक सभ्यता अने 21मी सदीनी अंदर પોતાને ખૂબ બુદ્ધિમાન સમજવા વાળા લોકો પોતાના અનેક તર્ક દ્વારા એવા સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમને જે રીતે સારું લાગે એવી રીતે જીવન જીવો, કારણ કે એક વખત આ શરીર સમાપ્ત થઈ ગયું, મૃત્યુ આવી ગયું, આના પછી જીવન હોતું નથી। પણ શાસ્ત્ર આ વાતનો સ્વીકાર નથી કરતું, શાસ્ત્ર આ વાતને નથી માનતું। અને આજથી 5000 વર્ષ પૂર્વ અર્જુનના મનમાં એ તે આ એક સંશય પ્રગટ થયો હતો। અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ મારે યુદ્ધ નથી કરવું, કારણ અનેક પ્રકારની દલીલ અર્જુન ભગવાનની સામે પ્રસ્તુત કરે છે કે પ્રભુ જો યુદ્ધ થશે તો આ યુદ્ધની અંદર અનેક લોકોની હિંસા થશે। પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય આવા જે વૃદ્ધ વ્યક્તિઓ છે એ વૃદ્ધ વ્યક્તિઓનો નાશ થશે। અને પ્રભુ જો વૃદ્ધ વ્યક્તિ પરિવારમાં ન હોય તો કુળ પરંપરાઓનો નાશ થાય છે, અને કુળ પરંપરાઓ નાશ થવાથી કુળ ધર્મનો નાશ થાય છે, અને કુળ ધર્મનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થાય છે, વર્ણશંકર સંતાનોની ઉત્પત્તિ થાય છે, અને આનાથી આખા સમાજને નુકસાન થશે। અર્જુન પ્રથમ અધ્યાયની અંદર અનેક શ્લોકોમાં ભગવાનને સમજાવવાનો પ્રયાસ કરે છે કે પ્રભુ યુદ્ધ કરવાનો જે નિર્ણય છે એ અધર્મ છે, અને ધર્મ એ છે કે યુદ્ધ ન કરવું જોઈએ। ભગવાન કાંઈ બોલતા નથી, કેવલ અર્જુનની વાતને સાંભળે છે। અર્જુને જે કાંઈ કીધું ભગવાને બધી દલીલ સાંભળી, અને અર્જુન જ્યારે ભગવાનનું શિષ્યત્વ ગ્રહણ કરે છે, ભગવાનને કહે છે, પ્રભુ મને હવે કાંઈ સમજ નથી પડતી, એટલા માટે હું તમારે શરણાગત થાઉં છું. સાધિમામ ત્વામ પ્રપન્નમ. અત્યાર સુધી હું તમારો મિત્ર હતો, પણ હવે હું તમારો શિષ્ય થયો છું. કૃષ્ણને પોતાના ગુરુ બનાવી અર્જુન શિષ્ય બન્યા. અને અર્જુનના મનનો જે સંશય હતો કે યુદ્ધ થવાના કારણે આ બધા લોકોનું જો મૃત્યુ થશે તો પછી આ હસ્તિનાપુરનું રાજ્ય જે અમને પ્રાપ્ત થવાનું છે એ કોની સાથે ભોગવું છું. કારણ કે સુખનો આનંદ લેવા માટે તે સામે એક વ્યક્તિ હોવો જરૂરી છે. આ યુદ્ધમાં કોઈ બચવાનું જ નથી તો સુખ કોની સાથે ભોગવું છું. અને આ મારા જે પિતામહ છે, મારા ગુરુ છે, આ લોકો તો આ યુદ્ધમાં મરી જશે, એનું અસ્તિત્વ નાશ થઈ જશે. અર્જુનના પ્રશ્નો બહુ સમજવા જેવા છે ભક્તો. અર્જુન ભગવાનને કહે છે કે આ યુદ્ધમાં જે લોકોનું મૃત્યુ થવાનું છે એનું અસ્તિત્વ નાશ થશે. એનો અર્થ કે એક વખત મર્યા પછી એ વ્યક્તિને બીજી વાર અમે ક્યારેય જોઈ નહીં શકીએ. એ વ્યક્તિ રહેશે નહીં હંમેશા માટે. અને અર્જુનને તે અસ્તિત્વના વિષયમાં સંશય હતો એને સમજાવતા ભગવાન સાંખ્ય યોગનો પ્રારંભ કરે છે. સાંખ્ય યોગમાં ભગવાને એવા તત્વનું નિરૂપણ કર્યું કે જે તત્વથી અર્જુન સરળતાથી સમજી શકે કે આત્મા અને શરીર વચ્ચે ભેદ શું છે, બેની વચ્ચે અંતર શું છે. અને એને સમજાવવા માટે ભગવાન એક બહુ મહત્વપૂર્ણ શ્લોક ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં બોલી રહ્યા છે.
નત્વેવાહં જાતુ નાસમ નત્વં નેમે જનાધિપા નચેવ ન ભવિષ્યામ સર્વે વયમત પરમ.
અર્જુનના સંશયનું ખંડન કરવા માટે ભગવાન એક એવા શ્લોકને પ્રસ્તુત કરી રહ્યા છે કે જેના દ્વારા એક ખૂબ સુંદર સિદ્ધાંત પ્રસ્તુત થઈ રહ્યો છે. ભગવાન કહે છે નત્વે વાહમ જાતુ નાસમ. હે અર્જુન, એવો કોઈ સમય નહોતો કે જ્યારે હું ન રહ્યો હોય. નત્વે વ અહમ. અર્જુન, એવો કોઈ સમય આજ સુધી આવ્યો નથી કે હું ન રહ્યો હોઉં. જો ભગવાન બહુ સુંદર વાત બોલે છે. ભગવાન કદાચ એવું કહી શકતા હતા કે અર્જુન, પહેલા એવું ક્યારેય નહોતું કે જ્યારે હું ન હોઉં. પણ ભગવાન સમયની વાત કરે છે કે અર્જુન, એવો કોઈ સમય જ નથી કે જ્યારે હું ન રહ્યો હોઉં. ભગવાનના કહેવાનું તાત્પર્ય છે કે અર્જુન, હું હંમેશાથી છું. ભગવાન પોતાના અસ્તિત્વને અહીંયા સૌ પ્રથમ પ્રમાણિત કરે છે. ઘણા લોકોના મનમાં સંશય હશે કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે કે નહીં આ સંસારમાં. ભગવાન પોતે ભગવદ્ ગીતાની અંદર પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. નત્વે વાહમ, હું છું અર્જુન, હંમેશા માટે છું. દ્વિતીય ચરણમાં આગળ વધતા કહે છે કે નત્વમ. અર્જુન, એવો કોઈ સમય નહોતો કે જ્યારે તું ન રહ્યો હોય. અને ત્રીજા ચરણમાં ભગવાન કહે છે નત્વમ નેમે જનાધિપા. અર્જુન, એવો કોઈ સમય નહોતો કે જ્યારે આ બધા રાજાઓ ન રહ્યા હોય. ધ્યાનપૂર્વક જો આ શ્લોકને વિચાર કરવામાં આવે તો તમને ખબર પડશે કે પ્રથમ ભગવાને પોતાના અસ્તિત્વને સાબિત કર્યું કે હું પહેલેથી છું. એટલું નહીં અર્જુન, હું જ્યારથી છું ત્યારથી તું છો. અને આપણે બે જ્યારથી છીએ ત્યારથી આ બધા રાજાઓ છે. એક શ્લોકના અડધા ચરણની અંદર ભગવાને પોતાનું અને જીવાત્માઓના અસ્તિત્વની સાબિતી આપી દીધી કે જ્યારથી ભગવાન છે ત્યારથી જીવ છે, વાત ભગવાનની સાચી, પણ માની લો અર્જુન એક પ્રશ્ન કરે કે પ્રભુ કદાચ એવું બને ભવિષ્યમાં, માનો કે અત્યારે આ બધા દેખાય છે કે તમે છો હું છું આ બધા રાજાઓ છે, પણ ભવિષ્યમાં એવું બની શકે કે આમાંથી કોઈ નહીં હોય તો? જે અર્જુનનો સંશય હતો કે આ યુદ્ધ જો થશે તો આમાંથી ઘણા લોકો નહીં રહે, ભગવાન દ્વિતીય ચરણમાં એનું ખંડન કરતા કહે છે નચૈવ ન ભવિષ્યામાં. હે અર્જુન, ભવિષ્યમાં એવો ક્યારેય કોઈ સમય નથી આવવાનો કે જ્યારે આ બધા નહીં રહે. એનો અર્થ પહેલા હતા, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. બે વાત ભગવાનની કદાચ આપણા મનમાં બેસે કે ભગવાને કીધું કે પહેલા હતા તો હા આપણે હશું પહેલા, અત્યારે છીએ પણ ભવિષ્યમાં આપણે બધા હશું, આ વાત ગળે ઉતરતી નથી. વિચાર કરે છે વ્યક્તિ કે એક વખત શરીર સમાપ્ત થઈ ગયું એટલે બધું સમાપ્ત થાય છે. આ તો ભગવાનના શબ્દોમાં આપેલી ભગવદ્ ગીતાની વાત છે. ભક્તો, સામાન્ય વ્યવહારની અંદર જો આ દ્રષ્ટાંતને જોવામાં આવે તો તમે સમજી શકો કે બે બાળકોનો જન્મ અલગ અલગ ઘરની અંદર થાય. એક બાળક એકદમ સામાન્ય ઝૂંપડામાં જન્મ લે અને એક બાળક કરોડોપતિ વ્યક્તિને ત્યાં જન્મ લે છે બંગલામાં. હવે એ બંને બાળકોને સાથે રાખીને પ્રશ્ન પૂછવામાં આવે કે આ બાળકનો જન્મ ઝૂંપડીમાં થયો અને બીજું જે બાળક છે એનો જન્મ આવા કરોડપતિ વ્યક્તિના ઘરે થયો, આ બેની વચ્ચે કારણ શું છે, અંતર શું છે? કોઈ બુદ્ધિમાન વ્યક્તિ તમને ઉત્તર આપશે કે પ્રભુ એમાં કર્મનો તફાવત છે. કારણ કે આપણને શાસ્ત્રમાં બીજું કઈ સમજાય નહીં, કર્મ આપણને બહુ સમજાય. કારણ કે ગમે એ વાત કરો કર્યા હોય એ ભોગવે. એટલે કર્મની થિયરી જાણો છો તમે? વાંચો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે બૌદ્ધવ્યમ અપિન બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. મોટા મોટા વિદ્વાનોની મતિ આ કર્મને સમજવામાં મુંજાય છે અને આપણે કર્મમાં પીએચડી કરી છે. ગમે એ વાત આવે એ તો ભાઈ કર્મ હોય એવું થાય, કર્મ ઉપર લાવીને છોડી દે બધી વાતને. તો એ બંને બાળકોના જન્મની અંદર જે અસમાનતા છે, એ અસમાનતાને સાબિત કરવા માટે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ કહી શકે કે આ એના કર્મનું ફળ છે, તો એને પ્રશ્ન પૂછવામાં આવે કે આ કર્મ એને ક્યારે કર્યું? કારણ કે અત્યારે તો એ હજી જન્મ થયો છે, એનો જન્મ્યા છે, નાના બાળકો છે, તો પછી કર્મ ક્યારે કરી આવ્યા? તો કહે છે પ્રભુ એણે અત્યારે કર્મ નથી કર્યું, એણે કર્મ પહેલા ક્યારેક કર્યું હતું. વ્યક્તિ કહે છે ને, મતલબ અપ્રત્યક્ષ રીતે વ્યક્તિ સ્વીકાર કરે છે કે અગાઉના સમયમાં કરેલા કર્મના ફળ સ્વરૂપ વ્યક્તિને આ સંસારમાં શરીર પ્રાપ્ત થાય છે. અને કર્મ અનુસાર જ કોઈ ઝૂંપડામાં જન્મ લે છે અને કોઈ કરોડપતિ વ્યક્તિના ઘરે જન્મ લે છે. આ સિદ્ધાંત ઉપરથી આપણે સમજવાનું એ છે કે કર્મની જે અસમાનતા છે, બાળકોના જન્મમાં જે અસમાનતા છે, એ અસમાનતા સાબિત કરે છે કે આ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ પહેલા હતું, અત્યારે છે અને ઇન ફ્યુચરમાં રહેશે. એનો અર્થ એ થયો કે આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી. તો એક સંશય આપણા મનમાં થાય કે આત્માનો નાશ થતો નથી, આત્મા મરતો નથી, તો આપણે અહીંયા મૃત્યુ તો થાય છે. આ જગતને તે મૃત્યુલોક તરીકે ઓળખવામાં આવે છે. તો એ મૃત્યુ છે શું? વિનાશ જેનો થાય છે એ કેવલ શરીરનો થાય છે, આત્મા અંદર એવો ને એવો રહે છે. અને આ ઘટના મહાભારતના પ્રસંગ દ્વારા આપણે સમજશું. આત્મા જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે, પણ શરીરો નાશ થઈ જાય છે. અને આ સંસારમાં જે શરીરોનો નાશ થાય છે એને જ આપણે મૃત્યુ કહીએ છીએ કે આ ભાઈ મરી ગયા, આનું મૃત્યુ થઈ ગયું. ગત પ્રસંગમાં આપણે જોયું કે દ્રૌપદીના 5 પુત્રોનું મૃત્યુ થયું છે. અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ અશ્વત્થામાને પકડીને લાવ્યા અને પકડીને લાવ્યા પછી દ્રૌપદીના 6 પ્રકારના જે સૂચન હતા એને ધર્મરાજ યુધિષ્ઠિરે સ્વીકાર કરી અને અશ્વત્થામાને છોડી મૂક્યો એના મણીને લઈને. મણી લઈ લીધો અને અશ્વત્થામાને કીધું હવે તું જવા દે. અને ત્યારબાદ આ પાંડવોએ શું કર્યું? તો એમના જે બંધુ ભાઈઓ જે હતા યુદ્ધમાં જેનું મૃત્યુ થયું હતું 18મા દિવસે, એ બધાનો અગ્નિદાહ કર્યો, અંત્યેષ્ટિ ક્રિયા કરી. કારણ કે આ પણ એક સંસ્કાર છે. આર્યવર્તની અંદર 16 સંસ્કારની વાત કરવામાં આવી છે અને 16 સંસ્કારની અંદર 16મા નંબરનો જે સંસ્કાર છે એ છેલ્લો સંસ્કાર, એનું નામ જ છે અંતિમ સંસ્કાર. પણ એક પ્રશ્ન મનમાં થાય કે હિન્દુઓ જે છે એ શરીરને અગ્નિદાહ આપે છે, સ્મશાનની અંદર જઈ અને આ શરીરને બાળે છે. મુસલમાન વ્યક્તિઓ છે એ જમીનની અંદર શરીરને દાટી દે છે. પારસીઓ કુવા ઉપર લટકતું રાખે છે શબને, દહીં મધ ઇત્યાદિ લગાડીને, જેનાથી શિયાળ ગીધ ઇત્યાદિ પશુ પક્ષીઓ એને ખાઈ જાય. તો અલગ અલગ ધર્મની અંદર શરીરનો નાશ કરવાની અલગ અલગ વિધિ બતાવવામાં આવી છે કે આત્મા જ્યારે આ શરીરને છોડી નીકળી જાય પછી શરીરોને કોઈ બાળે છે, કોઈ દફનાવે છે, કોઈ પશુઓનો ખોરાક બનાવી દે છે. શિલ પ્રભુપાદજી લખે છે કે શરીરોનો નાશ તરત જ કરવો જોઈએ. કારણ કે આત્મા જ્યારે શરીરની બહાર નીકળે તો 50-60 વર્ષ જે શરીરની અંદર આત્મા રહ્યો છે એને શરીર પ્રત્યે બહુ આસક્તિ થઈ જાય છે, મમતા થાય છે એ શરીર પ્રત્યે. અને આત્મા એ શરીરને છોડવા નથી ચાહતો. શરીરમાંથી નીકળી અને એ જે શબ પડ્યું હોય એની આસપાસ આંટા મારતો હોય, ફરતો હોય છે. ગરુડ પુરાણ અને મનુ સંહિતા આવું કહે છે. અને જ્યાં સુધી શરીરનો નાશ કરવામાં ન આવે ત્યાં સુધી આત્માને આગળ ગતિ કરવાની ઈચ્છા નથી થતી. અને એટલા માટે દરેક ધર્મની અંદર એ વિધિ છે કે મૃત્યુ થાય એટલે શરીરનો તરત નાશ કરી દેવો જોઈએ. ખાસ હિન્દુ ધર્મની અંદર અગ્નિદાહ જે છે, માનો કોઈ વ્યક્તિનું મૃત્યુ દિવસના થયું હોય તો એને સૂર્યાસ્ત થાય એ પહેલા એને અગ્નિદાહ આપી દેવો જોઈએ. અને માની લો કોઈ વ્યક્તિનું રાત્રે મૃત્યુ થાય તો રાત્રે મરવા વાળા વ્યક્તિને સવારે સૂર્યોદય થાય એ પહેલા એને અગ્નિદાહ આપી દેવો જોઈએ. આ વિધિ છે. પાંડવોએ તે સવારમાં પોતાના મૃત પુત્રોના શરીર જોયા હતા, અંત્યેષ્ટિ ક્રિયા કરી. અને શ્રી સુત ગોસ્વામી કહે છે,
અથ તે સંપરેતાના સ્વાનામ ઉદકમ ઈચ્છતા દાતુમ સકૃષ્ણા ગંગાયા પુરસ્કૃત્ય યયો સ્ત્રિયા.
સુત ગોસ્વામી કહે છે કે ત્યારબાદ પોતાના જે મૃત સંબંધીઓ હતા એ બધા સંબંધીઓને જલ અંજલિ આપવા માટે પાંડવો અને પાંડવોની સાથે સકૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ તે સાથે હતા. અને યયુ સ્ત્રિય, સ્ત્રીઓને આગળ કરી અને બધા લોકો ગંગાના તટ ઉપર જઈ રહ્યા છે. આપણે એક વિધિ છે કે જ્યારે પિતૃઓને જલાંજલિ આપવાની હોય, કોઈ મૃત વ્યક્તિ હોય એની પાછળ જલ અને તલની અંજલિ આપવામાં આવે છે. કોઈક લોકો એને તિલાંજલિ કહે છે, જેમાં તલ મિશ્રિત હોય એને તિલાંજલિ કહેવાય અને જેમાં કેવલ જળ હોય છે એને જલાંજલિ કહેવામાં આવે છે. તો જળ અને તલની અંજલિઓ આપવા માટે આ પાંડવો સહિત જે પાંડવ કુળની જે સ્ત્રીઓ હતી ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈ બધા ગંગાના તટ ઉપર ગયા. અને ત્યારે બધા વ્યક્તિઓએ પોતપોતાના સ્વજનોને જળની અંજલિઓ અર્પણ કરી. સ્વજનો જ્યારે શરીર છોડે, આપણા સગાઓ જ્યારે મરે છે ત્યારે એમની એક ઈચ્છા હોય છે પોતાના પરિવારથી, એક અપેક્ષા રાખે છે પરિવારોથી કે મારા કુટુંબના જે સભ્યો છે, અમારા પરિવારના જે લોકો છે, એ અમને જલાંજલિ આપે, અમને જળ આપે. શા માટે આવી અપેક્ષાઓ રાખે છે? કારણ કે અહીંયા તમે આપેલું તમારા પિતૃઓનું જળ એ પરલોકમાં જ્યાં જાય છે ત્યાં એને અનેક પ્રકારના સુખ પૂરા પાડે છે, અનેક સુખ મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે માની લો જે ચેક હોય છે, આપણે જે ચેક સાઈન કરીએ છીએ, એ ચેક જોવામાં એક સામાન્ય કાગળ છે, પણ એ ચેકની એમાઉન્ટ જો તમે બેંકમાંથી ઉઠાવો તો તમે જીવનના અનેક સુખ એ ચેકના પૈસાથી ખરીદી શકો છો. તો ઠીક એવી રીતે અહીંયાથી તમે જે જળ તમારા પિતૃઓને અર્પણ કરો છો, એ જળ એને પ્રાપ્ત કરવાથી પિતૃઓ અપાર સુખ પ્રાપ્ત કરે છે. પણ ઘણીવાર લોકો તર્ક કરે છે કે અહીંયા આપણે પાણી આપ્યું હોય તો પરલોકની અંદર આપણા પિતૃઓને આ જળ કેવી રીતે પ્રાપ્ત થાય, એક સંશય લોકોના મનમાં રહે છે. અને એટલા માટે લોકો આ વાતને ટાળે છે કે હવે જવા દો, આ બધું કરવાની કઈ જરૂર નથી. ઘણા લોકો આ સમાજનો જે બુદ્ધિમાન વર્ગ માનવામાં આવે છે, વૈજ્ઞાનિકો, એની વાતમાં આવી અને એવું કહે છે કે અમારું વિજ્ઞાન આનો સ્વીકાર કરતું નથી કે પિતૃઓની તર્પણ ક્રિયા કરવી જોઈએ. આ શ્લોક મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે સુત ગોસ્વામી કહે છે કે સ કૃષ્ણ, આ તર્પણ વિધિ જયારે ગંગાના તટ ઉપર કરવામાં આવતી હતી, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં હાજર હતા, અને જો આ કાર્ય ધર્મથી વિરુદ્ધ હોત તો ભગવાન શ્રી કૃષ્ણ તરત જ પાંડવોને ના પાડી હોત કે આ કરવાની જરૂર નથી, આ રહેવા દો. કારણ કે ભગવાન અધર્મના પક્ષમાં કોઈ દિવસ કાર્ય કરતા નથી. પણ ભાગવતમાં એવી કોઈ વાત લખવામાં નથી આવી કે ભગવાન શ્રી કૃષ્ણએ એના સ્વજનોને તર્પણ કરવા માટે રોક્યા હતા, નહીં. ભગવાને કીધું આ કરો, આ કરવું જોઈએ. ભગવાને સાથ આપ્યો છે, આ કાર્યમાં રોક્યા નથી. એટલા માટે કારણ કે મરવા વાળા જે વ્યક્તિઓ હતા એમાં ભગવાન શ્રી કૃષ્ણના તે અમુક સંબંધીઓ હતા. વિચાર કરો, જે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, સાક્ષાત ભગવાન જે છે, એ પોતે તે પોતાના સ્વજનો માટે આ તર્પણ વિધિ કરી રહ્યા છે. અને આજે કઈક બે પાંચ ચોપડી ભણેલા વ્યક્તિઓ હોય, એન્જિનિયર ડોક્ટર થઈ જાય તો એમ કહી દે અમે આ બધી વાતને માનતા નથી, આ કોઈ ભાવુકતા નથી, આ કોઈ માયથોલોજી નથી, આ દંતકથાઓ નથી, આ એક સચોટ સાયન્સ છે, એક વિજ્ઞાન છે. જેવી રીતે વિજ્ઞાનની અંદર પ્રયોગ કર્યા પછી સિદ્ધાંતને સાબિત કરવામાં આવે છે, એમ શાસ્ત્રની અંદર શબ્દ પ્રમાણ દ્વારા સિદ્ધાંતને સાબિત કરવામાં આવે છે. એટલા માટે એ વહેમમાં ક્યારેય ન રહેતા કે આપણા સ્વજનો વયા ગયા છે, તેની પાછળ આપણે કઈ કરવાની જરૂર નથી, કરવું પડશે. કારણ કે આ જગત જેને બનાવ્યું છે એ ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. ભાગવતના સપ્તમ સ્કંદમાં એ તે બહુ સુંદર કથા છે કે હિરણ્યકશિપુનો વધ કરી અને ભગવાન નરસિંહદેવ જયારે પ્રહલાદ મહારાજને કહે છે કે પ્રહલાદ કઈક વરદાન માગી લે, અને એ સમયે પ્રહલાદ મહારાજ ભગવાનને કહે છે કે મારે તમારી નિષ્કામ ભક્તિ સિવાય બીજું કઈ જોતું નથી. ભગવાન કહે છે કે નહીં, મારી ઈચ્છા છે તને આપવાની, તું કઈક વરદાન માગી લે. પ્રહલાદ મહારાજ કહે છે કે મારો આ જે પિતા છે અને બહુ અધર્મ કર્યો છે, બહુ પાપ કર્યા છે, અને એના કારણે મને એવું લાગે છે કે આ નરકમાં ગયા હશે. તો એક કામ કરો, મારા જે પિતા છે એને તમારું ધામ પ્રદાન કરો. ભગવાન કહે છે પ્રહલાદ, તે મારું ભજન પ્રારંભ કર્યું ત્યારથી તારી 21 પેઢી મારા ધામને પ્રાપ્ત થઈ ચૂકી છે, બીજું કઈક વરદાન માગી લે. પ્રહલાદ મહારાજ કે તો પછી ભક્તિ સિવાય મને કોઈ વરદાનની ઈચ્છા નથી. નરસિંહદેવ ભગવાનને કીધું આ તો બધું ઠીક છે, પણ હવે મારી આજ્ઞા છે કે તારા પિતાનું શ્રાદ્ધ કરે. જો બહુ સમજવા જેવો સિદ્ધાંત છે ભક્તો. નરસિંહદેવ ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે, પ્રહલાદ મહારાજનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે, હિરણ્યકશિપુનું કન્ફર્મ થઈ ગયું છે કે એ ભગવાનના ધામ જઈ ચુક્યા છે હિરણ્યકશિપુ તે. અને કદાચ પ્રહલાદે વરદાન ન માંગ્યું હોત તોય એને ભગવાનનું ધામ મળે, કારણ કે એ ભગવાનના નિત્ય પાર્ષદ છે. અને એવા વ્યક્તિ માટે તે ભગવાન નરસિંહદેવે ત્યાંય પ્રહલાદ મહારાજને આદેશ કર્યો છે કે આનું શ્રાદ્ધ કરે તારા પિતાને. વિચાર કરો, જે ભગવાનના ધામને પ્રાપ્ત કરી ચૂક્યો છે એના માટે નરસિંહદેવ શ્રાદ્ધ કરવાની વાત કરે છે. અને આપણા લોકો આને એક મજાક સમજે છે. એમ કાગડાઓ આવે અને એ કાગડાઓના માધ્યમથી શું આપણા પિતૃઓને શ્રાદ્ધ પહોંચતું હશે? નિશ્ચિત રૂપે પહોંચે છે, કારણ કે પિતૃલોકના દેવતા છે અર્યમા અને અર્યમાનું વાહન છે કાગડો. કાગડો આવે, કાગડો દેખાય, પણ આપણને એમ થાય કે અર્યમા તો નથી દેખાતા, કારણ કે આપણી દ્રષ્ટિ નથી આપણે દેવતાઓને જોઈ શકીએ. શાસ્ત્રોની અંદર જે વાત લખવામાં આવી છે એની પાછળ કંઈક ને કંઈક ગુઢ સિદ્ધાંત છે. ભક્તો, આપણા પૂર્વજો ભલે ભણ્યા નહોતા પણ ગાંડા નહોતા. એને જે કોઈ વિધિઓ બનાવી છે, જે પરંપરાઓ ચાલી આવે છે, એ પરંપરાની પાછળ તે એક પરફેક્ટ સાયન્સ છે. દુર્ભાગ્ય એટલું છે કે એ સાયન્સને આપણે જાણતા નથી કે એ શું વિજ્ઞાન છે. અને અંધશ્રદ્ધાનું નામ આપી અને આપણને આપણી સંસ્કૃતિથી દૂર કરાવે છે આ શાળાઓ, કોલેજો, આ આજનું શિક્ષણ. તમે છોકરાઓને ભણાવો એની સાથે અમારો કોઈ વિરોધ નથી. સારી સ્કૂલોમાં ભણાવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, ડોક્ટર એન્જિનિયર બનાવો, પણ વાસ્તવિકતાથી એને છૂટા ન કરો. શાસ્ત્ર જે બોલે છે એ સત્ય છે. એ શાળાઓના જે પુસ્તકો બોલે છે એમાં 5% સત્ય નથી હોતું, છતાં આપણને એની સાથે કોઈ વિરોધ નથી. પણ એવા પુસ્તકોને લઈ અને આપણે આપણા શાસ્ત્રને શા માટે ભૂલી જઈએ છીએ? આ સંસ્કાર છે, આ પદ્ધતિ છે. અને ભક્તોને તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગળામાં તુલસી ધારણ કરી લીધું, તિલક ધારણ કરી લીધું, 16 માળા કરવા માંડ્યા, એવું સમજવાની જરૂર નથી. અમારે શ્રાદ્ધ કરવાની જરૂર નથી. પ્રહલાદ મહારાજને જો શ્રાદ્ધની જરૂર હોય, મહેતા નરસિંહને જો શ્રાદ્ધની જરૂર હોય, તો આપણે શ્રાદ્ધની જરૂર છે. આ ક્રિયાઓ આપણે કરવી પડશે. પ્રમાણ તો આપવા માટે હજારો છે શાસ્ત્રમાંથી. ભક્તો, કે ભગવાનને પ્રાપ્ત કરી ચૂકેલા જીવો તે તર્પણ વિધિ કરે છે. આ પાંડવો કરી રહ્યા છે અત્યારે, અને સાક્ષાત ભગવાન ઉપસ્થિત છે. આને જ વિદ્વ્યાસજી કહે છે તત્વ. આ તત્વ છે. કોઈ પણ કાર્ય કરવું તો સમજીને કરવું જોઈએ. ખબર ન પડે તો ગુરુઓની પાસે જઈને પૂછો કે આનો શું અર્થ છે, આ શા માટે કરવામાં આવે છે. એને અંધશ્રદ્ધાનું નામ આપી અને અહીંથી ભગાડો નહીં. પણ તર્ક કરવા વાળા એવા નાસ્તિક લોકો છે. આપણને એમ કે અહીંયાથી તમે સુરતમાં બેઠા બેઠા એક બાટલો પાણી ઢોળો તો ગામડે તમારે ખેતરે પોગે. આ નાસ્તિકો તર્ક રજૂ કરે છે કે માનો અહીંયા આપણે આપણી ચોકડીમાં એક ડોલ પાણી ઢોળવી તો એ આપણા ગામ આપણા ખેતરમાં મળે છોડને, તો આપણે કેવી ના ન મળે. તો અહીંયા તમે પાણી નાખો એ ઉપર તમારા પૂર્વજોને કેમ મળે? આ નાસ્તિકોનો તર્ક હોય છે. પણ અમારા ગુરુ મહારાજ કહે છે કે ઘણી વખત લખેલી વાત જે હોય ને એનો સ્વીકાર કરી લેવો જોઈએ. માનો જે શાસ્ત્રમાં લખ્યું છે તો શાસ્ત્રની વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ. કેમ? માનો એક ઉદાહરણ આપું કે ઇલેક્ટ્રિસિટીનો વાયર હોય અને ત્યાં લખ્યું હોય કે અહીંયા 25,000 વોલ્ટેજ નો કરંટ પસાર થાય છે તો કોઈ આ તારને અડવું નહીં. પણ આપણે એમ કેવી ના ના, અમે તો અનુભવ વગેરે માનતા જ નથી. કરી પછી કેવા ઉભો રહે બીજો, આવે પાછો કેવા ના ના આને અડાય નહીં. તો એવી જગ્યાએ લખેલી વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ, માની લેવું જોઈએ કે હા અહીંયા કરંટ છે. મુંબઈ વાળાનો અનુભવ હશે. લોકલ ટ્રેનમાં જ્યારે પ્લેટફોર્મ ઉપર તમે ચડો, પ્લેટફોર્મ અદલ બદલ કરો, તો એમાં લખવામાં આવ્યું હોય કે અહીંયા 25,000 વોલ્ટ નો કરંટ જાય છે, તમે આ વાયરને સ્પર્શ નહીં કરતા. અને કોઈ વ્યક્તિ કહે ના ના મારે અનુભવ કરવો છે, તો હવે તમે વિચાર કરો કે એ અનુભવ કરવાની વસ્તુ છે કે શબ્દ પ્રમાણે જે લખવામાં આવ્યું છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. એક બીજું ઉદાહરણ છે કે માનો આપણા ઘરમાં કોઈ બોટલ પડી હોય, આપણે રહેતા હોય સુરતમાં, ગામડે જઈએ અને ગામડે કપાસમાં છાંટવાની દવા કોઈ કે કઈ ખૂણા મૂકી હોય, આપણને ખબર ન હોય, આમાં આમાં દવા છે, પણ એની ઉપર લખ્યું હોય પોઈઝન, આ વિષ, આ ઝેર છે, આનો સ્પર્શ નહીં કરતા. આપણે કે ના ના હું લખેલું નહીં માનું, હું પેલા ટ્રાય કરી જો, એનો અનુભવ કરાય કેમ લાગે? શબ્દ પ્રમાણ. શ્રીપાદ મધ્વાચાર્ય કીધું છે કે શાસ્ત્રમાં 10 પ્રકારના પ્રમાણ હોય છે, એમાં પહેલું છે શબ્દ પ્રમાણ, અને બાકીના 9 પ્રમાણ જે છે એ તે શબ્દ પ્રમાણ વગર ક્યારેય પ્રમાણિત થતા નથી. એટલા માટે શાસ્ત્રોની અંદર જે લખવામાં આવ્યું છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. અને શાસ્ત્રમાં આ વાત છે કે તર્પણ કરવું જોઈએ, શ્રાદ્ધ, ઉત્તર ક્રિયાઓ, આ તે જે કોઈ પરંપરા, જે વિધિ છે એનું પાલન હંમેશા માટે કરવું જોઈએ. પાંડવોએ સ્નાન કર્યું, પોતાના સ્વજનોને અંજલિ આપી, અને અંજલિ આપીને જે જે સ્વજનોનું મહાભારતના યુદ્ધમાં મૃત્યુ થયું છે બધાને યાદ કરી કરીને પાંડવો અંજલિ આપી રહ્યા છે. એક એક વ્યક્તિનું નામ લઈ લઈને એને અંજલિ આપવામાં આવી રહી છે. અને ખાસ તો એના ગુણ જયારે યાદ આવતા હતા કે અમારા એ ભાઈ હતા, આવી રીતે ચાલતા હતા, ખાતા હતા, બોલતા હતા, અમારી સાથે વાત કરતા હતા, હેને, અને 18 દિવસની અંદર આજે એનું અસ્તિત્વ સમાપ્ત થઈ ચુક્યું છે. લોકો યાદ કરી કરીને વિલાપ કરે છે, શોક કરે છે, રડતા હતા. અને સુત ગોસ્વામી કહે છે કે રડવા વાળા જે લોકો હતા એમાં સૌથી વધારે સંખ્યા હતી સ્ત્રીઓની. સ્ત્રીઓ બહુ રડતી હતી, કારણ કે મહાભારતના યુદ્ધમાં એટલા પુરુષોની હત્યા થઈ હતી કે પાછળ લગભગ સ્ત્રીઓ જ વચી હતી. અને સ્ત્રીઓ ખૂબ વિલાપ કરી રહી હતી. ત્યારે ફરીથી ભગવાનના ચરણોથી નીકળેલી ગંગામાં પાંડવો સહિત પ્રત્યેક સ્ત્રીઓએ સ્નાન કર્યું, અને ત્યારબાદ ગંગાના તટ ઉપર બેસી અને બધા શોક કરવા લાગ્યા. બહુ શોક કરે છે. અને એ શોક કરવા વાળા વ્યક્તિમાં મુખ્ય હતા યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર મહારાજના મનમાં એક વિચાર હતો કે આ યુદ્ધ મારા કારણે થયું છે, આ યુદ્ધ માટે માત્ર હું એકલો જવાબદાર છું. જો મેં રાજ્યની લાલસા ન કરી હોત તો આજે આ કરોડો લોકોની હત્યા ન થઈ હોત. યુધિષ્ઠિર મહારાજની સાથે સાથે ધૃતરાષ્ટ્ર રડે છે, કારણ કે 18 દિવસ પહેલા જે હાલતું ચાલતું હસ્તિનાપુર હતું એ 18 દિવસની અંદર ખંડેર બની ચુક્યું છે. હસ્તિનાપુરમાં શોધવા છતાં એક પુરુષ મળતો નથી કોઈ, કારણ કે મહાભારતના યુદ્ધમાં બધા ખપી ગયા છે. ધૃતરાષ્ટ્ર રડે છે પોતાના નગરની સ્થિતિને જોઈને, ગાંધારી રડે છે. વિચાર કરો ભક્તો, 100 પુત્રની માતા, અને 100 પુત્ર હોવા છતાં 18 દિવસમાં એક પણ પુત્ર જીવિત નહીં. ગાંધારી સૌથી વધારે દુઃખી હતા. અને કેમ ન હોય, 100 પુત્ર હોય અને માતા 100 પુત્ર વગરની થઈ જાય એનું દુઃખ તો કેવલ ગાંધારી જ સમજી શકે. કારણ કે આ સંસારમાં કોઈને એક પુત્ર હોય, એકનો એક પુત્ર હોય અને એનું મૃત્યુ થાય તો વ્યક્તિને કેટલું દુઃખ લાગે છે. અને 18 દિવસમાં જેને 100 પુત્ર ખોયા હોય એ માતાના હૃદયની વેદના કેવી હશે. દ્રૌપદી રડે છે, કારણ હજી ગઈકાલે જ એના 5 પુત્રોની હત્યા થઈ ગઈ છે. સૂતા હતા છાવણીમાં, 5 પુત્રો મરી ચુક્યા છે. દ્રૌપદી એને યાદ કરી કરીને રડે છે. પણ એક અદ્ભુત ઘટના ત્યાં એ બની કે મહારાણી કુંતી રડતા હતા. બધા સ્વજનો જે રડતા હતા પોતપોતાના સ્વજનોનું નામ લઈને રોતા હતા, પણ કુંતી મહારાણી રડતા હતા, કોઈનું નામ નહોતા લેતા. આંખમાંથી અશ્રુઓ વહે પણ મુખેથી કોઈનું નામ નીકળતું નથી. અને યુધિષ્ઠિર મહારાજ ગંગાના જળમાં અડધા પાણીમાં ઉભા છે. કુંતી મહારાણી એની પાસે જઈને કહે છે, યુધિષ્ઠિર બધાને અંજલિ આપી દીધી પણ એક વ્યક્તિનું તર્પણ કોઈએ કર્યું નથી, અને મારી ઈચ્છા છે કે તું એનું તર્પણ કર. યુધિષ્ઠિર મહારાજ કે કોનું તર્પણ બાકી રહી ગયું છે? ત્યારે કુંતી કહે છે કે કર્ણનું તર્પણ બાકી રહી ગયું છે. આ કર્ણને કોઈ અંજલિ આપી નથી અને હું રડું છું, કારણ કર્ણના ઉત્તર ક્રિયા કરે એવો કોઈ વ્યક્તિ એની પાછળ બચ્યો નથી. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, પણ માતા કર્ણ માટે તમને આટલી બધી ચિંતા શા માટે થાય છે? એ સમયે કુંતી મહારાણી એક પરમ રહસ્ય યુધિષ્ઠિર મહારાજની સામે પ્રસ્તુત કરે છે. એ કહે છે કે જ્યારે યુદ્ધ થયું એ પહેલા અને ભૂતકાળની વાત, અને કુંતી મહારાણી વિચાર કરે છે કે મારો ભૂતકાળ હું મારા પુત્રની સામે કેવી રીતે પ્રસ્તુત કરું. કર્ણ પોતાનો જ્યેષ્ઠ પુત્ર મૃત્યુ થયું એનો શોક હૃદયમાં છે, આંખમાંથી અશ્રુઓ વહે છે, અને પોતાના ભૂતકાળની વાતને પોતાના શ્રેષ્ઠ પુત્રની સામે મહારાણી કુંતી રજૂ કરવા જઈ રહ્યા છે. કહે છે, પુત્ર, જ્યારે મારા વિવાહ નહોતા થયા એ સમયે દુર્વાસાજી દ્વારા મને એક વરદાન પ્રાપ્ત થયું હતું. અથર્વ વેગના શિરોભાગના એ મંત્રોની દીક્ષાથી હું જે દેવતાનું આવાહન કરું એ દેવતા મારી સામે ઉપસ્થિત થાય આવું મને દુર્વાસાજીએ વરદાન આપ્યું હતું. અને એ મંત્રને ટેસ્ટ કરવા માટે, એને ચેક કરવા માટે મેં, હું કુંવારી હતી ત્યારે, સૂર્યદેવનું આવાહન કર્યું. સૂર્યદેવનું આવાહન કરતા સૂર્યદેવ પ્રગટ થયા અને સૂર્યદેવે પ્રગટ થઈને કીધું કે દેવી, તમે મને યાદ કર્યો છે એટલા માટે હું તમને એક પુત્ર આપીશ. કુંતી ના પાડે છે, અરે સૂર્યદેવ, મારે પુત્ર જોતો નથી, મારા વિવાહ થયા નથી, અને વિવાહ થયા વગર હું માતા કેવી રીતે બની શકું? સૂર્યદેવ કહે છે, કુંતી, જે રીતે આ સંસારમાં મનુષ્ય સંતાન પ્રાપ્તિ કરે એવી રીતે હું સંતાન નહીં આપું, હું કેવલ તને જોવા માત્રથી તારા ગર્ભની અંદર એક બાળકને સ્થાપિત કરીશ. કુંતી કહે છે, તમે તો મને કુંવારી રાખીને તે માતા બનાવશો, પણ આ સમાજની અંદર હું શું માં બતાવીશ? અને સ્વાભાવિક છે કે વિવાહ થયા વગર એક સ્ત્રીનું માતા બનવું કેટલું કલંકિત ગણાય છે આજે. સૂર્યદેવે કીધું કે અમારું વચન અટલ છે. સૂર્યદેવે એને એક પુત્ર પ્રદાન કર્યો અને સૂર્યદેવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. કોઈને ખબર પડે નહીં, સમય વીતતા એક પુત્રનો જન્મ થયો. અને કુંતી મહારાણી વિચાર કરે છે કે આ પુત્રનું હવે શું કરું. પોતાની દાસીને બોલાવી એક પેટી મંગાવી અંદર થોડુંક ધન મૂક્યું અને આ જે પુત્ર હતો એને સુવડાવી દીધો અને એની સાથે એક ચિઠ્ઠી લખીને મોકલી કે આ પુત્ર જેને પ્રાપ્ત થાય એ આનું પાલન પોષણ કરજો. અધિરથ નામનો એક સારથી અને રાધા નામની એની પત્ની હતી, એને આ બાળક પ્રાપ્ત થયો, એને પાલન પોષણ કરી મોટો કર્યો અને સુત પુત્રના નામથી વિખ્યાત થયો. કુંતી યુધિષ્ઠિર મહારાજને કહે છે કે એ જે કર્ણ હતો એ તમારા પાંચેય ભાઈઓની અંદર સૌથી જ્યેષ્ઠ પુત્ર છે. યુધિષ્ઠિર મહારાજ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અને કુંતી મહારાણી પછી તો બધી વાત કહે છે કે યુદ્ધ જયારે પ્રારંભ થયું ત્યારે તે હું ગઈ હતી કર્ણની પાસે. ભગવાન જયારે સંધિદૂત બનીને હસ્તિનાપુર આવી રહ્યા હતા અને ખબર પડી કે હવે યુદ્ધ એ જ અંતિમ વિધાન છે, આ યુદ્ધને અટકાવી શકાય એમ નથી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાણી કુંતીને કીધું, એક કામ કરો, આ કર્ણ તમારો પુત્ર છે, એને જઈને આ રહસ્ય તમે બતાવો, અને જો કર્ણને ખબર પડશે કે એ જયેષ્ઠ પાંડવ છે તો બની શકે માતા કે આ યુદ્ધ જે છે એ અટકી જાય. કારણ કે દુર્યોધન ઉછળે છે કર્ણના બળ ઉપર, જો કર્ણ એની સેનામાંથી નીકળી જાય તો પછી મહાભારતના યુદ્ધનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનના કહેવાથી મહારાણી કુંતી કર્ણની પાસે ગયા અને કર્ણની પાસે જઈ અને કર્ણને કહે છે, પુત્ર, તું સુત પુત્ર નથી, તું મારો પુત્ર છો. કર્ણ કહે છે, માતા, તમારી વાત સત્ય છે, તમારા વચન ઉપર મને કોઈ સંશય નથી, પણ બહુ મોડું થઈ ગયું છે. હું મારા મિત્ર દુર્યોધનને વચન આપી ચૂક્યો છું કે આ શરીર જ્યાં સુધી જીવિત રહેશે દુર્યોધનની સેવા કરતું રહેશે. માતા, હું જાણું છું કે આ યુદ્ધની અંદર મારું મૃત્યુ થવાનું છે. જેવો કર્ણની વાત, બહુ અદ્ભુત વાત કુંતીની સામે કર્ણ રજૂ કરે છે. માતા, હું જાણું છું મારું મૃત્યુ, કારણ કે સાક્ષાત કૃષ્ણ જેના પક્ષમાં હોય એનું ક્યારેય મૃત્યુ ન થઈ શકે. મારે મરવાનું છે, પણ હું મારા મિત્ર ધર્મને નહીં છોડી શકું. મને મૃત્યુ વધારે પસંદ છે, પણ મારા મિત્ર ધર્મનો ત્યાગ મને પસંદ નથી. અને એટલા માટે હું તમને વચન આપું છું કે તમારા પાંચ પુત્ર માંથી એકય પુત્ર ઓછો નહીં થાય. કર્ણ વચન આપે છે, યા તો અર્જુન જીવિત રહેશે યા તો હું જીવિત રહીશ. જો અર્જુન મરશે તો હું પાંડવોની સાથે આવી જઈશ, એટલે તમારા પાંચના પાંચ પુત્ર જીવિત રહેશે. અને જો મારું મૃત્યુ થશે તો અર્જુન જીવી જશે અને તોય તમારા પાંચ પુત્ર જીવિત રહેશે. કર્ણની વાત સાંભળી કુંતી મહારાણી પાછા ફર્યા. ભગવાન શ્રી કૃષ્ણના મનમાં થયું કે હજી એક પ્રયાસ કરી જોઉં, કદાચ આ યુદ્ધ અટકી જાય. ભગવાન પોતે કર્ણની પાસે ગયા અને કર્ણને જઈને કીધું, કર્ણ તું સુત પુત્ર નથી, તું કુંતી પુત્ર છો, તું કૌંતેય છો. કર્ણ કે કેશવ હું જાણું છું. ભગવાનને આશ્ચર્ય થયું. જુઓ, મોકલ્યા તા એને, છતાં કર્ણની સામે આશ્ચર્ય કરી રહ્યા છે. કર્ણએ કીધું કે કુંતી મારી પાસે આવ્યા હતા, મેં એમને સાફ ઇનકાર કરી દીધો છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, કર્ણ તું સમજવાનો પ્રયાસ કર, તું પાંડવોની સાથે મળી જા, આ યુદ્ધ અટકાવી દે, હું તને રાજા બનાવીશ હસ્તિનાપુરનો. કારણ કે પાંચેય પાંડવોમાં સૌથી મોટા કર્ણ હતા. કર્ણને કીધું કે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ આ બધા તારી સેવા કરશે, તને ક્ષત્રિય વંશનું બિરુદ મળશે, સુત પુત્ર માંથી તું ક્ષત્રિય બનીશ. ભગવાને બહુ પ્રલોભન આપ્યા પણ કર્ણ માનતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ દૈવને બળવાન સમજી અને ત્યાંથી નીકળ્યા. આ રહસ્ય કુંતી, કર્ણ અને કૃષ્ણ સિવાય કોઈ જાણતું નહોતું. આજે કુંતી મહારાણી યુધિષ્ઠિર સામે આ રહસ્યને પ્રગટ કરવા જઈ રહ્યા છે. અને જેવું કુંતીએ આ રહસ્યને પ્રગટ કર્યું, આ વાત કહેતા કહેતા કુંતી મહારાણી બેહોશ થઈ ગયા, પડી ગયા ત્યાં. યુધિષ્ઠિર મહારાજ એમને ઉઠાવી ગંગાના જળમાંથી બહાર લાવ્યા, મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો અને કુંતી મહારાણીને મૂર્છિત અવસ્થામાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. કુંતી મહારાણી મૂર્છિત અવસ્થામાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજે એમને પૂછ્યું કે કર્ણ જો જયેષ્ઠ પાંડવ હતો તો તમારે મને કમસે કમ પેલા વાત તો કરવી હતી એકવાર. કારણ કે જો તમે મને કીધું હોત કે કર્ણ અમારો ભાઈ છે તો આખા રાજ્યનો ત્યાગ કરી અને હંમેશા માટે અમે જંગલમાં વસવાટ કરી લીધો હોત. અને યુધિષ્ઠિર મહારાજે એક વાત કીધી કે મને સંશય તો હતો જ, શું કે આ કર્ણના ચરણ જે છે એ જ્યારે જ્યારે મારી નજર કર્ણના ચરણ ઉપર પડતી ત્યારે મને લાગતું કે આના ચરણ સેમ તમારી જેવા છે, જેવા તમારા. કારણ કે માતાના ચરણ ક્યારેક પુત્રની અંદર દેખાય. મહાભારતની અંદર આ લખવામાં આવ્યું છે, વેદવ્યાસજીએ લખ્યું છે કે યુધિષ્ઠિર મહારાજને કર્ણના ચરણ જોઈને સંશય મનમાં થતો કે અમારી માતા જેવા ચરણ આના કેમ છે. અને બીજો સંશય યુધિષ્ઠિર મહારાજને એ હતો કે જેવો કુંતી મહારાણીનો અવાજ હતો એવો જ અવાજ કર્ણનો હતો. ક્યારેક ક્યારેક માતા પિતાના અવાજ તે બાળકોમાં આવે છે, તો જેવો કુંતીનો અવાજ એવો જ અવાજ કર્ણનો હતો. યુધિષ્ઠિર મહારાજને ક્યારેક ક્યારેક મનમાં સંશય થતો આમ કેમ છે. યુધિષ્ઠિર મહારાજ કે આજ મને સમજાણું આનું રહસ્ય શું છે. અને આ વાત સાંભળી અને યુધિષ્ઠિર મહારાજને એટલો ક્રોધ થયો, કુંતી મહારાણીની વાત છોડો, સમસ્ત સ્ત્રી જાતિને શાપ આપી દીધો કે સ્ત્રીઓએ તે આટલી બધી વાત છુપાવી શકે. યુધિષ્ઠિર મહારાજના મનમાં નહોતું આવતું કે સ્ત્રીઓએ તે વાતને ગુપ્ત રાખી શકે. અને યુધિષ્ઠિર મહારાજે શ્રાપ આપ્યો કે આજથી હું શ્રાપ આપું છું કે સ્ત્રીઓ કોઈ વાતને પોતાના ઉદરમાં સંગ્રહ નહીં કરી શકે, કોઈ વાત નહીં સાચવી શકે. સમગ્ર સ્ત્રી જાતિ ઉપર આ શ્રાપ છે, આવું મહાભારત કહે છે. એટલે ગંભીર અને જે સિક્રેટ વાત હોય એ ક્યારેય સ્ત્રીઓને કરવી જોઈએ નહીં. આ સત્ય છે. એનો મતલબ એવો નથી કે સ્ત્રીઓને કઈ કહેવું ન જોઈએ, એને વાતચીત કરવી જોઈએ, પણ ગંભીર. આપણને એમ લાગે કે આ વાત આપણે બહાર ફેલાવવાની નથી, એ વાત એને ન કરવી જોઈએ. અને અથવા તો પરમ ગોપનીય રહસ્યમય વાત હોય આને સિક્રેટ રાખવા જેવું છે, એ સ્ત્રીઓને ક્યારેય ન કહેવું જોઈએ. અને જો કહી દો તો એનું પરિણામ તો ભયાનક જ હશે. અમુક ના અનુભવ હશે ને અમુક કરશે, અને આઈ જેને સાંભળ્યું છે એ સાવધાન ન કહેવી જોઈએ. કારણ કે રામાયણ ની અંદર એક પ્રસંગ છે, મહારાજ દશરથ સ્વર્ગની અંદર દેવતાઓને મદદ કરવા માટે ગયા હતા, અને એ સમયે મહારાજ દશરથને હેલ્પ કરવા માટે એમની એક પત્ની કૈકેયી ઈ તેમની પાછળ પાછળ ગઈ સ્વર્ગમાં, અને એણે મહારાજ દશરથની એવી મદદ કરી યુદ્ધની અંદર કે મહારાજ દશરથ પ્રસન્ન થઈ અને કૈકેયીને કીધું માગ, જે વરદાન જોતો બે વરદાન હું તને આપીશ, અને આ તો સૂર્યવંશી રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને દશરથજી તો એ વખતે એટલા બધા ખુશ હતા, અને એમાં એ કૈકેયીને પ્રેમ કરતા હતા વધારે, બીજી જે રાણીઓ હતી દશરથજીને એના કરતા એ કૈકેયીને વધારે પ્રેમ કરતા, એમાં યુદ્ધમાં એને સહાય કરી, પ્રેમ ઓર વધ્યો. કૈકેયી દશરથજીને પ્રેમ કરતા હતા, તો કૈકેયીજીએ વિચાર કર્યો કે પતિ પાસે કઈ માંગવું ન જોઈએ, અને આપણે તે ધ્યાન રાખવું જોઈએ, ખાસ કળિયુગની અંદર કે પત્નીને સીધું ક્યારેય ન કહેવું જોઈએ બોલ તારે હું જોઈશ, એને એમ કહેવાનું કે હું તને આ લઈ દઈશ, એટલે તે માપ માર્યો. એમ નગર એમ કે હું જોઈશ તો કે સોનાનો સેટ આપો એક રિયલ ડાયમંડ વાળો, પછી એમ કહેવું પડે ને કે આ બજેટ બહાર છે. એમ એમ પ્રેમ પ્રેમ હોય પત્ની પ્રતિ, પણ આમ પૂર્ણ બહાર નહીં કાઢી દેવાનો, એને લિમિટ બાઉન્ડ્રી બાંધીને કહેવું જોઈએ. પણ દશરથજી આ ન કર્યું, એને કીધું જે જોતું હોય બે વરદાન આપીશ, કઈ કે મારે જોતા નથી, કઈ ની માંગવાની ઈચ્છા નહોતી. સ્વર્ગમાંથી પરત ફર્યા પછી દશરથજીને તો આ વાત વિસ્મરણ થઈ ગઈ હતી કે મેં આને વરદાન આપ્યા છે, પણ આવ્યા પછી કઈકેયીએ એ જે બે વરદાન વાળી જે વાત હતી એ પોતાની દાસી મંથરાને કીધી. જો સિદ્ધાંત એ છે કે પતિ પત્ની વચ્ચે થયેલી વાત કોઈ દિવસ ત્રીજા વ્યક્તિને ન કહેવી જોઈએ ક્યારે, કારણ કે આનું પરિણામ બહુ વિપરીત આવી શકે. કઈકેયીની એ બુદ્ધિ નો સૂજી કે દાસીઓની ક્ષમતા બહુ ઓછી હોય છે, આને આને એ વાત ન કરવી જોઈએ કે પતિ સાથે શું ચર્ચા થઈ છે. કઈકેયીએ કીધું કે મારા પતિ મને બહુ પ્રેમ કરે છે, કેમ, કારણ કે આજે એણે મને બે વરદાન માગવાનું કીધું, મેં માગ્યા નહીં. મંથરાએ કીધું બહુ સારું કર્યું, એમ વરદાન તમારે માગવાનું તો બહુ સારું કર્યું, ભલે ન માગ્યા. સમય વીતતો ગયો, કઈકેયી ભૂલી ગયા કે મારે મહારાજ દશરથ પાસેથી બે વરદાન લેવાના, એને વિસ્મરણ થઈ ગયું. દશરથ ભૂલી ચૂક્યા, કઈકેયી ભૂલી ગયા છે. અને પ્રસંગ ભગવાન રામ જ્યારે રાજા બનવાના છે, બીજા દિવસે રાજ્યાભિષેક, અને આખી અયોધ્યાને જ્યારે શણગારવામાં આવી, અને કઈકેયીએ જોયું કે અયોધ્યાની અંદર કોઈ ઉત્સવ થતો હોય એવું લાગે છે. મંથરાએ આવી અને કઈકેયીને સમાચાર આપ્યા, કઈકેયી રામ આવતીકાલે રાજા બનવાના છે. કઈકેયી તો પરમ પ્રસન્ન હતા, પણ મંથરાએ કીધું આટલું બધું ખુશ થવાની જરૂર નથી, રામ રાજા બનશે તમારે કાલે ભીખ માગવાનો વારો આવશે. કારણ કે રામ રાજા બનશે એટલે એની માતાને સાચવશે. નીચા લોકોની બુદ્ધિ તે હંમેશા નીચ હોય છે, જે નીચ વિચારસરણી વાળો વ્યક્તિ હોય એ ક્યારેય સારું ન વિચારી શકે, અને આવા નીચ લોકોને કોઈ દિવસ ગુપ્ત વાત ન કહેવી જોઈએ. કઈ સ્વીકાર કરવા તૈયાર નથી કે રામ મારી સાથે કોઈ કપટ કરશે. કઈ કહે છે નહીં, મને રામ અને ભરતમાં કોઈ અંતર નથી. પણ મંથરાએ એટલી નિંદા કરી, એટલી નિંદા કરી કઈકેયીના કાનમાં કે કઈકેયીનું મન બદલાવી નાખ્યું. જો ભક્તો, કોઈ વ્યક્તિ ગમે એટલો સારો હોય, ગમે એટલો પોઝિટિવ થિંકિંગ વાળો હોય, પણ એના મનમાં તમે નેગેટિવ વિચાર નાખ્યા જ કરો, નાખ્યા જ કરો, નાખ્યા જ કરો, એટલે નેગેટિવ થઈ જાય. આને આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ઈળનો ભમરો થઈ જાય. સમજાયું? ઈયળ જે હોય એ ભમરો એને પકડીને એના દરમાં મૂકી દે, પછી ઈયળ હંમેશા ચિંતન કરતી રહે કે હમણાં ભમરો આવશે, હમણાં ભમરો. અને ભ્રમરનું ચિંતન કરતા કરતા ઈયળ જે છે એનું આખું સ્વરૂપ બદલાઈ જાય. આ જગતની અંદર જોવામાં આવેલી આ સત્ય ઘટના છે. જે લોકો સૌરાષ્ટ્રમાં રહ્યા છે એને પૂછો કે ઈયળ આ રીતે ભ્રમર બને છે કે નહીં. ભ્રિંગી, શાસ્ત્ર સંસ્કૃતમાં એને ભ્રિંગીનું નામ આપવામાં આવ્યું છે. અને દિવાલ ઉપર માટીના એને દર બનાવેલા હોય. ક્યારેક ગામડામાં જામ તો જોજો. વિચાર કરવા, જગતમાં કેવલ વિચાર કરવાથી સ્વરૂપ બદલાઈ જતું હોય તો વ્યક્તિનું મન બદલાઈ જાય. આમાં શું આશ્ચર્ય છે. મંથરાએ એવી વાત કૈકેયીના કાનમાં કરી અને છેલ્લે એને બ્રહ્માસ્ત્ર પોતાનું ચલાવ્યું. કૈકેયી, રાજા પાસે તમારે બે વરદાન માગવાના છે. કૈકેયી તો ભૂલી ચૂક્યા હતા, યાદ આવ્યું, હા અમે સ્વર્ગમાં ગયા હતા અને ત્યાં મને મહારાજ દશરથે બે વરદાન માગવાનું કીધું. હવે કઈ મંથરાની સલાહ લે છે કે મંથરા આટલી બધી તે મને સારી વાત કરી, હવે કમસે કમ એક વાત ઈ તો કે વરદાન મારે શું માંગવું જોઈએ. અને મંથરા તો તૈયાર જ હતી અને ખબર હતી કે કઈ મને પૂછશે, મારી સલાહ લેશે. અને કઈને મંથરા કહે છે કે તારો પુત્ર જે ભરત છે એના માટે રાજગાદી માંગી લે, અને આ રાજગાદીને જો સુરક્ષિત રાખવી હોય તો બીજું વરદાન માગજે.
તાપસવેશ વિશેષ ઉદાસી ચૌદહ વર્ષ રામ વનવાસી ચૌદહ વર્ષ રામ વનવાસી.
ભરત માટે રાજગાદી અને રામ માટે 14 વર્ષનો વનવાસ. અને ઈ કેવી રીતે? તાપસ વેશ વિશેષ ઉદાસી. બહુ સમજવા જેવી આ ચોપાઈ છે ભક્તો. મંથરાએ કેટલી બુદ્ધિ લગાવીને એને આ વરદાન માંગ્યું છે. પહેલા તો 14 વર્ષ. હવે ક્યારેય તમારા મનમાં એ પ્રશ્ન થયો કે આ મંથરાએ 14 જ વર્ષ કેમ માંગ્યા? 15 પૂરા નો કે રાઉન્ડ ફિગરમાં રાખવા જોઈએ ને 15 વર્ષ, અથવા 10 રાખવા જોઈએ એમ, કે 20 પૂરા કરી દેવા જોઈએ એમ, 14 વર્ષ શા માટે પસંદ કર્યા? બહુ બુદ્ધિમાન સ્ત્રી હતી. 14 વર્ષ એટલા માટે એને માંગ્યા કારણ કે મનુસંહિતા અનુસાર નિયમ છે કે કોઈ રાજા પોતાના રાજ્યથી 14 વર્ષ બહાર રહે અને એને આવવામાં એક ક્ષણનો જો વિલંબ થઈ જાય તો એ પછી ક્યારેય રાજગાદી ઉપર ન બેસી શકે. અને તાપસ વેશ, તપસ્વીઓના વેશમાં એને વનમાં જવાનું કીધું. કારણ કે કોઈ વ્યક્તિ 12 વર્ષ જો તપસ્વીઓના વેશમાં જંગલની અંદર નિવાસ કરે તો એ વ્યક્તિ ફરીથી કોઈ દિવસ રાજા ન થઈ શકે. કૈકેયીનો આ પ્લાન હતો. અને એટલા માટે કૈકેયીએ કીધું કે રામ માટે 14 વર્ષ વનવાસ, અને એ તે તપસ્વીઓના વેશમાં, જેનાથી એક વખત ભરત રાજા થઈ જાય પછી જીવનમાં કોઈ દિવસ રામ આ અયોધ્યાની રાજગાદી ઉપર ન બેસી શકે. એટલું પ્લાનિંગથી વરદાન માગી લીધું અને રામને વનની અંદર જવું પડ્યું. ભક્તો, આ કથાનો સાર એ છે કે જો કૈકેયીને આ વાત દશરથજીએ ન કરી હોત તો આ પ્રસંગ ન થાત, રામને વનમાં ન જવું પડે. અને કઈને કીધી તોય વાંધો નહીં, પણ એ કઈ તે પછી ફેલાવી. કારણ કે સ્ત્રીઓનો સ્વભાવ છે, તમે એને કહો કે જો આ વાત કોઈને ન કહેતી, હું ખાલી તને એકને કહું છું, પત્ની છો, અર્ધાંગીની છો, એટલે અર્ધાંગીનીથી કાંઈ છુપાવવું ન જોયું. આપણે કઈનું ઓફિસે વ્યાજ આવી અને પછી નવરા પડે બહુ ભર એટલે બોલાવે બાજુવાળા, આવો જરા તમારા ભાઈએ એક વાત મને કીધી, જો હું તને કહું છું કારણ કે મારી એકદમ ખાસ બેસ્ટ ફ્રેન્ડ છો, તું ક્લોઝ ફ્રેન્ડ છો, એટલે તને એકને કહું છું, તું કોઈને કહેતી નહીં, ઓલી કે કોઈને ન કહું. આ એને વાત કરે પછી હવે જેને વાત કરી એની પાછી બીજી કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય એમ, ઈ એને જેમ કે જો હું તને એકને જ વાત કરું છું, બીજા કોઈને ન કહેતી એમ, વળી પાછ ત્રીજી ને એમ, અને 2 દિવસ જાણતા એ ન્યૂઝ પેપરમાં આવી જાય. આમ થયું હતું. એક તો સ્ત્રીઓના સ્વભાવ હતો ને એમાં યુધિષ્ઠિર મહારાજનો શ્રાપ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગંભીર અને સિક્રેટ વાત ઘરે ન કરવી, બાકી બધી કરવી. એટલે આનો અર્થ એ નથી કે પછી પત્નીને કઈ કહેવું જ નહીં, કહેવું જોઈએ, પણ એ હવે આપણે નક્કી કરવું આને શું કહેવું અને શું ન કહેવું. આ રીતે પ્રત્યેક વ્યક્તિ ગંગાના તટ ઉપર બેઠા બેઠા શોક કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ શાંત થવાનું નામ નથી લેતો. ભગવાન કૃષ્ણ, ધૌમ્ય મુનિ, વેદવ્યાસજી બધા મળીને સમજાવે છે. અને ખાસ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવતા કહે છે,
સાંત્વયા માસ મુનિ ભીર હત બંધુ સુચાર પિતા ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયન્ન પ્રતિ વ્યા.
યુધિષ્ઠિર મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણ એમને સમજાવી રહ્યા છે કે યુધિષ્ઠિર મહારાજ, આ સંસારના બધા જ પ્રાણીઓ કાળને અધીન છે. આ સંસારમાં જે કોઈ વસ્તુ છે એ કાળને આધીન છે. આ મર્ત્ય જગત, આ ભૌતિક જગતમાં એવી કોઈ વસ્તુ નથી, એવો કોઈ વ્યક્તિ નથી જે કાળના પ્રભાવથી મુક્ત હોય. તમે જુઓ આ સંસારની અંદર જે કોઈ વસ્તુ બને છે, પ્રત્યેક વસ્તુ દિન પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. આજે બહુ સુંદર બનેલું આપણું મકાન 50 કે 60 વર્ષ પછી ખંડેર અવસ્થામાં ભયું જાય છે. જે કોઈ વસ્તુનું તમે નિર્માણ કરો છો એ વિનાશ તરફ ગતિ કરે છે, એનો પ્રતિક્ષણ નાશ થતો રહે છે. કોઈ બાળક જન્મ લે છે એ દિન પ્રતિદિન મરતો રહે છે. આપણને એમ થાય કે આ જીવ જીવે છે, આ મોટો થાય છે, મોટો નથી થતો એ મરી રહ્યો છે. વ્યક્તિ જન્મ એકવાર લઈ અને પ્રતિ જીવન પ્રતિ ક્ષણ મરતો રહે છે. અને આપણને એવું છે કે મરવાનું તો એક જ વાર છે ને. પ્રચારમાં ક્યારેક અમારા ભક્તો એમ કહેતા હોય, એટલે તમે ભજન કરો, માળા કરો. કે કેમ કેમ, એટલે ભજન નહીં કરો તો મરવું પડશે? તો કે બધાય મરે છે ને, એમાં હું મરવું પડે, તમે મરી લેવું. આ કોઈ ગાર્ડનમાં જવાની વાત છે કે બધા જાય છે, તમે જાશું વારવાર? તો કે નહીં, એટલે મૃત્યુ પછી નરકમાં જવું પડશે? તે બધા જાય છે, અમે જાશું. તો કે ન્યાય સજા મળશે, દંડ મળશે, તો હું થઈ ગયું, બધા ભોગવે છે, અમે ભોગવી લઈશું. એને તેમ છે ને કે આપણે પિકનિક મનાવવા સાપુતારા જવાના. ધ્યાન છે વ્યક્તિઓમાં, પ્રત્યેક વસ્તુ કાળના પ્રભાવમાં છે અને એટલા માટે વિનાશ તરફ ગતિ કરે છે. આ આખું જગત ગતિ કરી રહ્યું છે પણ જોવામાં લાગે છે બધું સ્થિર ઊભું છે. સાયન્સ આને બહુ સારી રીતે સમજાવે છે કે સૌથી નાનામાં નાની વસ્તુ હોય છે પરમાણુ, અને પરમાણુની અંદર રીતે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન, આ ત્રણ વસ્તુ હોય છે પરમાણુની અંદર રીતે. અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે જે પ્રોટોન અને ન્યુટ્રોનની ફરતો હંમેશા ગતિ કરે છે. આ તમને નહીં સમજાય, જે ભણેલા હશે ને એને જ ખબર પડશે. અને હું કહેવાય, સીધી ભાષામાં કહું તો કોઈ પણ વસ્તુ જે છે એનો નાનામાં નાનો એકમ એને પરમાણુ કહેવામાં આવે. અને એ પરમાણુની અંદર ત્રણ તત્વો હોય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન જે છે એ સતત ગતિ કરતો રહે છે, પ્રોટોન અને ન્યુટ્રોન તે પોતાની અંદર ફરતા રહે છે, એની તે ક્વોન્ટમ ગતિ હોય છે. વિચાર કરો, પદાર્થની અંદર ગતિ છે પણ આપણને દેખાય છે સ્થિર છે. આ સ્પીકરની પેટી તમે જે જોવો છો, ગતિ એની અંદર ઈ છે પણ દેખાતી નથી. એ તમને ક્યારે દેખાશે? તમે 3 વર્ષ પછી પાછા કથામાં આવશો ને ત્યારે આ પેટી આની આ નહીં હોય. કેમ કે અત્યારે જેવી સુંદર દેખે પછી જૂની થઈ જાય, તૂટશે, ભાંગશે, આમાંથી અમુક આવું ફેલ થઈ જાય, આ બધું થાય. ત્યારે ખબર પડે કે વસ્તુ વિનાશ બાજુ જઈ રહી છે. ભગવાન યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે કાળના વિષયમાં. એ જ ભગવાને ભગવદ્ ગીતામાં 5 વસ્તુનું નિરૂપણ કર્યું છે, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. કારણ કે કાળ જ આ સંસારની અંદર બધાની સૃષ્ટિ કરે છે અને કાળ જે છે એ જ આ સંસારની અંદર બધાનો વિનાશ કરે છે. પણ એ કાળ એવી રીતે કાર્ય કરે છે, એવું સિક્રેટ રીતે કાર્ય કરે છે કે કોઈ વ્યક્તિ કાળને જોઈ શકતા નથી, અને જે લોકો જોવે છે એ આપણને કહેવા ઉભા રહેતા નથી. કાળ જયારે આપણને આ શરીર આપે, કાળ જયારે આ સૃષ્ટિનું નિર્માણ કરે, ત્યારે એને બનાવેલા જે શરીરો હોય છે એ શરીરોમાં એક સ્ટીકર મારે છે, બર્થ ડેટ, આનો જન્મદિવસ છે, અને પછી નીચે બીજું સ્ટીકર મારે છે, ડેથ ડેટ, વ્યક્તિની જન્મ અને મૃત્યુની તારીખ પહેલેથી ફિક્સ હોય. જેમ કોઈની એક્સપાયરી ડેટ ફિક્સ હોય છે વસ્તુની, એને મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ વસ્તુ પર લખી હોય, એમાં મનુષ્યના શરીરની બર્થ ડેટ અને એક્સપાયરી ડેટ કાળ આપે છે, ત્યાં કેટલું જીવ છે અને કોણ ક્યારે મરવાનું છે. એ કાળ જ છે જે આપણા શરીરને બાળપણથી યુવાનીમાં લઈ જાય છે, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે. તમે વિચાર કરો કે આપણે નાના બાળક હતા તો કોઈ આપણને ધક્કો માર્યો હતો? કોઈ આપણને કીધું હતું કે ધક્કો મારું તું છે ને સીધો યુવાન થઈ જાય બાળક? નહીં, આપણને કોઈક ધક્કો મારી રહ્યું છે પણ એને આપણે જોઈ શકતા, એનું નામ કાળ છે. અને આ કાળ જે છે એ ભગવાનનું જ બીજું સ્વરૂપ છે. અને એટલા માટે જ ગુજરાતી કવિઓ પોતાના ભજનમાં એક બહુ સુંદર કાળને સમજાવતું એક ભજન, બહુ સુંદર વાત આ કાળના સ્વરૂપને રજૂ કરતા કહે છે.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું.
માનવ વિશ્વાસ લે, સમય બની સમજાવું છું.
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું.
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું.
વાત આ ભજનમાં કવિ પ્રસ્તુત કરે છે, મનુષ્યને સમજાવતા કહે છે, હે માનવ, હે મનુષ્ય, તું વિશ્વાસ કર મારી ઉપર કે હું છું. ભગવાન પોતાના અસ્તિત્વને બતાવતા કહે છે, હું આવું છું સમયના રૂપમાં, કાળના રૂપમાં. આ સંસારની અંદર જે સમય છે, ભગવાન કહે છે, એ સમય હું છું, ઓળખો મને. એકવાર વિદ્વાનોની સભામાં એક પ્રશ્ન ઉઠ્યો કે સંસારની સૌથી બળવાન વસ્તુ કઈ છે? કોઈક કે હાથી બળવાન છે, કોઈક કે ઘોડા બળવાન છે. બધાએ પોતપોતાની બુદ્ધિ લગાવી, પણ એક વિદ્વાને કીધું કે આ સંસારની અંદર સૌથી વધારે બળવાન છે ભવિષ્ય. કારણ કે ભવિષ્યના ગર્ભની અંદર શું છુપાયેલું છે આને કોઈ જાણી શકતું નથી. કાળ આગળ શું કરવા ચાહે છે એને કોઈ સમજી શકતું નથી. અને એટલા માટે ભગવાન આ પંક્તિને કહે છે. જુઓ, ગુજરાતી ભજનો શબ્દ બહુ સરળ લાગે પણ એના સિદ્ધાંત બહુ ઊંડા હોય છે. હું પ્રયાસ કરીશ કે ગૌડીય ધારા અનુસાર તમને આ સિદ્ધાંતો પ્રસ્તુત કરી શકું.
વિશ્વચરાચર ઉપવન મારો પાણી હું પીવડાવું છું.
વિશ્વચરાચર ઉપવન મારો પાણી હું પીવડાવું છું.
વિશ્વ विश्व चराचर उपवन मारो पाणी हूँ पीवड़ाओ छो
विश्व चराचरे उपवन मारो पाणी हूँ पीवड़ाओ छो
स्वार्थ गेलानी दृष्टि मा स्वार्थ गेलानी दृष्टि मा आम छता क्या आओ छो
हे मानव विश्वास करे समय बनी समझाओ छो
हे मानव विश्वास करे ले समय बनी समझाओ छो
मानव विश्वास करे समय बनी समझाओ छो
भगवान कहे छे के विश्व चराचर आज विश्व में चर अचर जे कोई पदार्थ छे भगवान कहे छे बधु हूँ छु मैं बनाव्यू छे एने અને પાણી પીવડાવવાનો અર્થ છે ભગવાન કહે છે એનું પાલન હું કરું છું ભાગવતનો જે સિદ્ધાંત છે ઉત્પત્તિ સ્થિતિ અને લય જે ભગવાન કરે છે એ જ વાતને ભગવાન અહીં સરળ ભાષામાં પ્રસ્તુત કરે છે મેં બનાવ્યું છે હું એનું પાલન કરું છું એનો વિનાશ હું કરું છું અને આ બધું હું કરવા છતાં આ સંસારની અંદર જે સ્વાર્થી લોકો છે કોને ભગવાન સ્વાર્થી કહે છે ભગવાન કહે છે આપ્યું છે મેં અને છતાં કહે છે આ મારું છે એવા સ્વાર્થી વ્યક્તિઓને હું ક્યારેય દેખાતો હું કાર્ય કરું છું 24 કલાક આ સંસારમાં એક ક્ષણ માટે વિરામ લેતો નથી પણ આવા સ્વાર્થી વ્યક્તિઓની દ્રષ્ટિમાં ક્યારેય મારું દર્શન થતું કારણ કે અહંકારી વ્યક્તિ જે હોય ને એ એમ જ માનતા હોય છે કે આ હું કરી રહ્યો છું અને એટલા માટે આગળની પંક્તિમાં ભગવાન કહે છે
ભિક્ષુક રૂપ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
ભિક્ષુક વેશ ધરું છું જ્યારે ઘર ઘર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની
ભગવાન કહે છે ભિક્ષુક વેશ જો આ પંક્તિ જ્યારે સામાન્ય વ્યક્તિ જયારે આને વાંચે તો એ વિચાર કરે કે ભગવાન એ ભિખારીઓના રૂપમાં આવતા હશે ને કોઈક શેઠ પાસે જઈને કહેતા હશે બે પાંચ પૈસા આપો અને ઓલા ના પાડતા હશે કે ભાઈ માફ કરો આગળ વધો આવું સાંભળીને ભગવાનને કદાચ દુઃખ આ સામાન્ય અર્થ લોકો લે છે પણ એક વાત સમજવાની કે ભજનના શબ્દ કોઈ દિવસ સામાન્ય હોતા નથી એ તો જેની પહોંચ નથી એ ત્યાં પહોંચી નથી શકતા એ એક બીજી વાત છે ભગવાનના કહેવાનો અર્થ છે ભિક્ષુક વેશનો અર્થ છે હું શાસ્ત્ર બની અને તમારી સામે ઉપસ્થિત થાઉં છું શિલ પ્રભુપાદજીએ આ વિધિને બહુ સારી રીતે આપી છે બુક ડિસ્ટ્રીબ્યુશનના રૂપમાં કોઈ વ્યક્તિ શાસ્ત્ર લઈને આપણી પાસે આવે કે આ શાસ્ત્ર આ ભગવદ્ ગીતા ભાગવત તમે લ્યો કેમ કારણ કે આમાં ભગવાન છે આપણને ભક્તો વિનંતી કરતા હોય કે કમસે કમ એક ગીતા લઈ લો એક ભાગવતમ લઈ લો કેમ કારણ કે આનાથી તમે ભગવાનને સમજી શકો છો એ ભક્ત આવે છે ભિક્ષુક બનીને આપણી પાસે ભગવાનને આપવા માટે પણ હૃદયના દરવાજા જેના બંધ થઈ ચૂક્યા છે એવું તાળું લાગ્યું છે હૃદય ઉપર એવા વ્યક્તિઓ ના પાડે છે પ્રભુજી અમારે ભગવદ્ ગીતા નથી લેવી કેમ અમારા ઘરે છે હશે તમારા ઘરે કોઈ દી વાંચી પન્નું ખોલ્યું ક્યારે વાત જયારે શાસ્ત્ર ની આવે ત્યારે કર્મ નો સિદ્ધાંત ફટ દઈને રજૂ કરે. અમને કર્મમાં ખબર પડે છે. અરે ભગવદ્ ગીતાનું પન્નું જેને ક્યારેય ઉથલાયું નથી એને શું ખબર પડે કર્મ કોને કહેવાય. ભગવાન એ વાતને કહે છે કે ભિક્ષુક માને મારા ભક્તોની સાથે હું શાસ્ત્રના રૂપમાં આવું છું, પણ જેના હૃદયમાં અંધારું છે, જેના મનમાં અંધારું છે, એવા લોકો મને એના હૃદયમાં સ્થાન આપતા નથી. અને કહે છે ક્ષમા કરો. એટલા માટે ભગવાન આગળની પંક્તિમાં કહે છે,
શ્રીમંતો નું સુખ સરાહી આંગણ જોવા આવું છું,
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 રજા સિવાય અંદર ન આવો, રજા સિવાય અંદર ન આવો, વાંચીને વયો જાઉં છું.
હે માનવ વિશ્વાસ કરે સમયની સમજાવો છું,
હે માનવ વિશ્વાસ કરી લે સમયની સમજાવો છું,
હે માનવ વિશ્વાસ કરી લે સમયની સમજાવો છું.
ભગવાન શ્રીમંતો નું સુખ, ઘણા લોકો આનો અર્થ કરે કે આપણે પૈસા કમાણા એટલે ભગવાન જોવા આવતા હશે આપણે. અરે જે સહસ્ત્ર સહસ્ત્ર લક્ષ્મીઓ ગોલોક વૃંદાવનમાં જેની સેવા કરવા માટે ભાફા મારે છે, એ ભગવાન અહીંયા કોઈના પૈસા જોવા આવે છે? આનો આધ્યાત્મિક અર્થ છે ભક્તો. ભગવાન ક્યારેક વિચાર કરે છે કે અકારણ કોઈ જીવ ઉપર કૃપા કરવા માટે ભગવાન વિચાર કરે છે. જેમ કે જગન્નાથજી, જગન્નાથજી મંદિરમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આ સંસારના લોકોને સમય નથી મારા મંદિરમાં આવવાનો, કમસે કમ હું તો બહાર નીકળીને એના ઘરે દર્શન આપું. જગન્નાથજી એટલે નીકળે છે, કદાચ એવા લોકોમાં એકાદ શુદ્ધ ભક્ત જો મારો મળી જાય, કોઈ એક વ્યક્તિ એવો મળી જાય જે મને એના હૃદયમાં સ્થાન આપવા માંગતો હોય. પણ જગન્નાથજી નીકળીને જોવે છે કે આ કળિયુગમાં તો પાટિયા માર્યા છે, રજા સિવાય અંદર આવવાનું નથી. માને અમારી ઈચ્છા હોય તો જ હૃદયની અંદર આવો, નહીતર તમે ભલે અનંત કોટી સ્વામી ને અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન હોવ છતાં અમારા હૃદયમાં તમને સ્થાન નહીં મળે. જગતની દ્રષ્ટિમાં જે શ્રીમંત છે, અને આવા જે અહંકારી લોકો છે એ જયારે ભક્તોને પરેશાન કરે, ભક્તોને દુખી કરે. અને તમે જાણો છો ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ. ભગવાન પોતાના ભક્તોના દુઃખને ક્યારેય સહન નથી કરતા. અને એનો ઉદ્ગાર કાઢતા ભગવાન કહે છે,
દીન દુખિત પર નફરત દેખી નિજ આસોડે નાઉ છું,
દીન દુખિત પર નફરત દેખી
દીન દુખિત પર નફરત દેખી નિજ આસુએ નાઉ છું,
દીન દુખિત પર નફરત દેખી
નિજ આસુએ નાઉ છું, સંતો ભક્તો નાયક માનો, સંતો ભક્તો નાયક માનો, જોઈ અને અકળાઉ છું,
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઉ છું,
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઉ છું.
ભગવાન કહે છે દીન દુખી દીન દુખિત નો અર્થ ભગવાન એ નથી કરતા જેની પાસે ધન નથી, જેને ખાવાના ફાફા છે. દીન હીન જન નો અર્થ એ થાય છે કે જેનો આશ્રય માત્ર ભગવાન હોય છે. અને આ સંસારના લોકો એને બહુ પરેશાન કરે છે. મારે વધારે કહેવાની જરૂર નથી, મહેતા નરસિંહ મીરાબાઈ તુકારામ ઇતિહાસ આપણી સામે પ્રસિદ્ધ છે ભક્તો, કે ભજન કરવા વાળા વ્યક્તિને પરેશાન કરવામાં આ જગતે કઈ બાકી નથી રાખ્યું. પોતે માળા કરતા નથી એનું દુઃખ નથી, બીજા ભજન કરે છે એની ઈર્ષ્યા થાય છે હૃદયમાં કે આ લોકો ભજન કરીને સંસારથી મુક્ત થશે અને આપણે રહી જશું. અને આટલું જો દુઃખ હોય કરો ને, કોઈ ના પાડી કોઈ બાંધી રાખ્યા. પણ ભગવાન જયારે જોવે કે કોઈ ભક્ત જયારે આજના યુગમાં તો ખાલી ધોતી કુર્તા પહેરી નીકળ્યો હોય તોય હજારો લોકો ઉપવાસ કરે, જો આવડા એને વેહ કાઢવાનું ચાલુ કર્યા. ભગવાનનું નામ લેવું, તિલક ધારણ કરવું, તુલસી ધારણ કરવું, ધોતી કુર્તા ધારણ કરવા, આ શું વેહ છે? વેહ તો આ સમાજે ધારણ કર્યો છે અંગ્રેજોએ પકડાવેલા આ પેન્ટ શર્ટ પહેરી પહેરીને. ખાલી મારો બે પેઢી પાછળ કોકનું પહેરાવેલું કપડું હજી આપણા મગજમાંથી ગયું નથી એમ, અને આ તો આપણા બાપ દાદાનું છે અને ઈ પહેરવી એમાંય નિંદા કરે. ભગવાન ત્યારે અકળાય છે અમને, પણ શું કરે, કર્મનો સિદ્ધાંત એને સ્થાપિત કર્યો છે અને એટલા માટે ભગવાન કર્મની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. પણ છતાં પોતાના ભક્તને ક્યારેય આંચ નથી આવવા દેતો. આ સમય જ કાળના રૂપમાં કાર્ય કરે છે, લોકો ઓળખતા નથી. અને એટલે અંતિમ પંક્તિ ભગવાનના મુખેથી,
ઓળખનારા ક્યાં છે આજે ગંભીરથી દુભાવ છો, ઓળખનારા ક્યાં છે આજે ગંભીરથી દુભાવ છો, ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવ છો, ઓળખનારા ક્યાં છે આજે દંભીથી દુભાવ છો, આપ કવિની ઝૂંપડીએ આપ કવિની ઝૂંપડીએ રામ બની રહી જાઉં છું, હે મારા વિશ્વાસ લે સ્વયંની સમજાઉં છું, હે મારા વિશ્વાસ લે સ્વયંની સમજાઉં છું.
અંતિમ પંક્તિમાં ભગવાન જે વાત કરે છે કળિયુગના પૂર્ણ સ્વભાવની, ક્યાં છે ઓળખવા વાળા લોકો જે ભગવાનને એના સ્વરૂપમાં જોઈ શકે? દંભ ભક્તિ ની અંદર દંભ વધી રહ્યો છે કળિયુગમાં ભક્તો, અંદર કાંઈ નથી અને બહાર દેખાડે છે કે અમે બહુ મોટા ભક્ત છીએ. કથાના પ્રારંભમાં મેં વાત કરી હતી, આખું જગત પ્રભાવથી પ્રભાવિત થાય છે અને જ્યારે વ્યક્તિના સ્વભાવને ઓળખે ત્યારે હૃદયમાં દુઃખ લાગે છે. અરે જેને આટલો મોટો સાધુ માન્યો એ તો છેલ્લે પાખંડી નીકળ્યો. ધનની આસક્તિ છૂટતી ન હોય, જનની આસક્તિ છૂટતી ન હોય, શિષ્યોની આસક્તિ છૂટતી ન હોય અને આવા લોકો પોતાને ગુરુના સ્થાન ઉપર બેઠાડતા હોય, પોતાને મહાન ભક્તની પદવી લઈને બેઠાડતા હોય, એના માટે ભગવાન સચોટ વાત કરે છે કે આવા દંભી લોકોના દેખાવથી મારા હૃદયને જો કોઈ દુઃખ લગાડતું હોય તો એ આવા દંભીઓ છે. ભક્તો ભજન કરવું જોઈએ, કેટલું જેટલું આપણે પ્રામાણિકતાથી કરી શકતા હોય એટલું. દેખાવ કરવાનો પ્રયાસ ન કરો ક્યારેય. આપણાથી પાંચ માળા થાય છે તો ભાઈ હું પાંચ જ કરું છું, મંદિરે કોઈને કહેવાની જરૂર નથી કે હું 16 કરું છું. જેટલું કરો છો એટલું સારું કરો, વધારે કરવાની જરૂર નથી, થોડું કરો પણ સારું કરો. અને આનાથી ભગવાનને પ્રસન્નતા થાય છે. આખું વન રાહ જોઈ રહ્યું હતું કે ભગવાન રામ આવશે, બધા ઋષિ મુનિઓ રાહ જોતા હતા મારા ઘરે આવશે, ઓલાને એમ થયું કે મારી ઝૂંપડી આવશે. અને અચાનક સમાચાર આવ્યા કે ભગવાન આવી ગયા, બધા ઋષિઓ પૂછવા માંડ્યા કોને ત્યાં આવ્યા છે. ત્યારે એ સમાચાર લઈને આવેલો વ્યક્તિ કહે છે, અરે જે સ્ત્રીનો સ્પર્શ કરવા તમે નહોતા ચાહતા એ શબરીને ત્યાં ભગવાન રામ આવીને બેઠા છે. કારણ કે એ વન ની અંદર રહેવા વાળા જેટલા ઋષિઓ હતા બધા દંભી, અને એના દંભ ને ભગવાને ઓળખ્યો કે આ બધા છે ઋષિ મુનિઓ, પણ ભજન કરવાનો દંભ કરી રહ્યા છે. એ બધા ઋષિઓને છોડી અને પોતાની પ્રેમી ભક્ત શબરી ની ઝૂંપડીએ જાય, એટલે ભગવાન કહે છે
આપ કવિની ઝૂંપડીએ રામ બની રહી જાઓ છો. આપ કવિની ઝૂંપડીએ રામ બની રહી જાઓ છો. હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાઓ છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવો છું.
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવો છું.
હે માનવ વિશ્વાસ કરી લે, માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
હરે
હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે
હરે. કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
બધા લોકો ભગવાનના પવિત્ર નામને ગાઓ પ્રેમથી, કારણ કે અહીંયા જો રહી ગયા આ ત્રીજો દિવસ તો છે, પછી ચાર, અને પછી કોઈ તમને નહીં કે ભગવાન નું નામ લ્યો. એમ જે કઈ કલ્યાણ આત્માનું થાય, અને મેં ઉભા થવા ના પાડી, પણ હવે જે સાચા ભક્તો જેને પગમાં આવે છે એ બેહીનો એકે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
કીર્તનની એક અદ્ભુત સિક્રેટ વાત, માનો કોઈ વ્યક્તિ કીર્તનમાં નાચી ન શકતા હોય પણ એ ખાલી પોતાની જગ્યાએ ઉભા ઉભા તાળી પાડે એના ભાગ્યની રેખા બદલી નાખે છે હરિનામ માટે ગાવ પ્રેમથી
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
દ્વારિકાનો
મારો
રાજારણ
છોડ મારો રાજારણ
છોડ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
જય હો દ્વારકાધીશ શ્રી જય હો હરે
રામ 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 હરે હરે
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે હરે
રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ
ભુવન મંગલ હરિનામ સંકીર્તન કી શ્રીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
કાળ સ્વરૂપ ભગવાન
નાસ્તિકો માટે કાળ છે, ઈજ ભગવાન ભક્તો માટે ખૂબ સુંદર શ્યામ સુંદર સ્વરૂપથી પ્રગટ થાય છે. જે કાળનું વર્ણન આપણે સાંભળ્યું ભક્તો, ઈ કાળ ભગવાનનું નામ લેવા વાળા વ્યક્તિને અને ભગવાનના કીર્તનમાં નાચવા વાળા વ્યક્તિને કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો નથી. ઈ કાળનું દર્શન કોણ કરે છે? જે લોકો કીર્તન નથી કરતા, જે કથા નથી સાંભળતા. અને એવું ન કહેતા કે આપણે બીવડાવા હાટું, કે ભાગવત પ્રમાણ છે. આના કરતા ઘરે જઈને કે લે આપણે કીર્તન કરવી ને એટલે કહેતા પ્રભુ, હું એટલે નથી કહેતો, આ શાસ્ત્ર ની વાત છે. અને આ તમને બીવડાવવાના તો નથી જ છે, એ પાકું છે. સચોટ વાત કરવાની છે, સ્વીકાર કરવો કે ન કરવો એ તમારા હાથમાં છે. વાત શાસ્ત્ર ની થશે. એ જ શ્યામ સુંદર સ્વરૂપ જે તમે ઉપર જોઈ રહ્યા છો, એમ રાધા શ્યામ સુંદર દિવ્ય વિગ્રહના રૂપમાં આનંદ સ્વરૂપમાં ભક્તોની સામે ઉપસ્થિત થાય છે. પણ કાળ નાસ્તિકો માટે બહુ ખતરનાક છે. એટલા માટે, કારણ કે ભગવાન કહે છે કે જે લોકો ભગવાનના રૂપમાં મારો સ્વીકાર નથી કરતા એને અંતે કાળના રૂપમાં, મૃત્યુના રૂપમાં માનવો તો પડશે જ. આમાં કોઈ સંશય નથી. કોઈ કહેતો હોય કે હું સૌથી મોટો નાસ્તિક છું, મૃત્યુથી બચીને બતાવો તો કહેવાય કે તમે સાચા નાસ્તિક છો. આ જગતની કોઈ ક્રિયા ઉપર આપણો કંટ્રોલ નથી, અને જો આપણો કંટ્રોલ હોત તો આપણે ધોળા થવા દેત? વાળની વાત કરું છું, બધાને કાળા વાળ હારે 16 વર્ષના સુંદર રહેવું છે, 70મા વર્ષમાં એન્ટ્રી કરે જો આપણા હાથમાં હોત. ભગવાન નથી, ભગવાન નથી એવું કહેવા વાળા તો કાળના મોઢામાં કરોડો વયા ગયા. અને એવું નથી કે પ્રોસેસ બંધ થઈ છે, આજે લોકો મરી રહ્યા છે જે ભગવાનનો સ્વીકાર નથી કરતા. તો વળી કોઈ પ્રશ્ન કરી શકે તો પછી જે ભક્તિ કરે એ મરે છે? ભક્તનું મરવું અને અભક્તનું મરવું જોવામાં સરખું લાગે. મેં તમને કાલે બિલાડીનું ઉદાહરણ આપ્યું હતું કે બિલાડી ઉંદરને પોતાના મોઢામાં પકડે ને એના બચ્ચાને પકડે, પણ બચ્ચાને પ્રેમથી પકડે છે અને ઉંદરને મારવા માટે પકડે છે. એમ મૃત્યુ તો ભક્ત અને અભક્ત બેયનું થાય, મરે છે બે વ્યક્તિ, પણ ભક્ત મરે છે પોતાના ઘરે પાછો જવા, ભગવત ધામ જવા માટે, અને સંસારનો અભક્ત વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત કરે છે ફરીથી આ સંસારની અંદર આવવા માટે. કારણ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિત અર્હસિ. અર્જુન, આ સંસારમાં એક વખત કોઈ જન્મ લઈ લે એનું મૃત્યુ નિશ્ચિત છે, કોઈ મરે એનો પુનર્જન્મ પાછો નિશ્ચિત છે. માટે આ એક એવું કર્મ છે જેને નિવારી શકાય એમ નથી, તો છતાં લોકો મૃત્યુથી ડરે છે. સનાતન સત્ય છે આ જગતમાં. ઘણા લોકો વહેલા વયા જાય તો લોકો દુઃખી થાય, શોક કરે. શોકમાં લોકો કહેતા હોય કે હું એનો પિતા હજી જીવિત છું અને મારો દીકરો કેમ ભયો ગયો, મારો પુત્ર કેમ મૃત્યુને પ્રાપ્ત થયો. શિલ પ્રભુપાદજી બહુ સરળતાથી આને સમજાવે છે કે માનો બધા લોકો સ્ટેશન ઉપર ઉભા હોય, એમાં ટ્રેન આવે અને એ સ્ટેશન ઉપર ઉભેલો વ્યક્તિ કોઈ પહેલા ટ્રેનમાં ચડી જાય એ વહેલા પહોંચી જાય, કોઈ પછી ટ્રેનમાં ચડે એ થોડોક મોડો પહોંચશે. તો હવે જેની ટ્રેન પહેલા વહી ગઈ તો પ્લેટફોર્મ ઉપર ઉભેલા લોકો શું રડવા લાગશે કે ઓલા કેમ ટ્રેનમાં બેહીને પહેલા વહી ગયા? શું શોક કરે છે લોકો એના માટે? નહીં, એને ખબર છે કે આ સ્ટેશનેથી બેઠા છે તો નિશ્ચિત ક્યાંક ઉતરવાના છે, કન્ફર્મ છે. કોઈનું સ્ટેશન વહેલા આવે છે, કોઈનું મોડું આવે છે, શોક નો કરવો જોઈએ. શા માટે? કારણ કે જેમ વ્યક્તિની મુસાફરી ટિકિટમાં લખેલી હોય કે તમારે સુરત થી મુંબઈ જો જવું હોય તો તમે સુરત થી મુંબઈની ટિકિટ કાઢી છે, માટે તમને સુરત થી મુંબઈ સુધી જ ટ્રેનમાં બેસવા દેવામાં આવશે અને એનો તે ફિક્સ સમય હોય છે. ઠીક એવી રીતે ભક્તો, આ કાળ જે છે એ આપણા બધાની ટિકિટ કાઢે છે કે આનો આ પરિવારમાં જન્મ થશે, એ આ પરિવારમાં આટલા વર્ષ સુધી રહેશે અને આટલા વર્ષ પછી પરિવારને છોડીને ત્યાંથી નીકળી જશે. કુટુંબ એકનું એક રહે છે ભક્તો, એમાં મેમ્બરો બદલાયા કરે છે. માનો આપણું પટેલ પરિવાર હોય તો પટેલ પરિવાર અહીંયા ના રહે, પણ એના મેમ્બરો બદલાય, અહીંથી દાદા નીકળતા જાય અને નવા પુત્રો છે જે ફેમિલીમાં એડ થતા જાય છે. બસ આપણને આનું જ દુઃખ છે કે આ ગયો કેમ. અરે ગયો એટલા માટે કારણ કે એ આવ્યો હતો, જે અહીંયા આવે છે એના જવાનું ફિક્સ ઈ જશે. તમે અહીં કથામાં આવ્યા છો તો નિશ્ચિત છે કે અહીંયાથી જયારે હું બોલવાનું બંધ કરીશ તો તમે જાશો. જે આવે છે એ જાય છે, આ નિયમ છે સંસારનો. પણ આપણી આસક્તિ એટલી વધે છે ભક્તો કે આપણે એવું ચાહીએ છીએ કે હું ન જાવો જોઈએ અને મારા પરિવારમાં રહેવા વાળો કોઈ પણ વ્યક્તિ જાવો ન જોઈએ. બહુ પકડવાનો પ્રયાસ કરીએ છીએ, રહેવા દો રહેવા દો, હે ને, પણ છતાં કોઈ રહેતું નથી રહી શકતા. અને બીજી આશ્ચર્યની વાત એ છે કે લોકો રહેતા નથી પણ લોકો શોક કરે છે. માની લો કોઈ 20 વર્ષનો બાળક મૃત્યુ પામે, પરિવારમાં હો હા થઈ જાય, બહુ શોક લાગે, બહુ દુઃખ લાગે. અને એનો એ બાળક જો 70 વર્ષનો થઈને મરે, ત્યાં હું જાઉં તો વિધ બાબા હતા. એકનું એક શરીર, એકનો એક આત્મા. વહેલો વયો જાય તો દુઃખ લાગે છે હૃદયમાં, અને 80 પૂરા કરીને જાય તો કે હવે ટાઈમ થઈ ગયો હતો. કેટલો સ્વાર્થ છે આ જગતમાં. ભગવાન કહે છે ને, સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં હું આવતો નથી. કારણ કે જે પોતાના સ્નેહીઓના મૃત્યુને નથી સમજી શકતા, એમાંય સ્વાર્થ જોવે છે કે 20 વર્ષનો દીકરો કઈક કમાઈ ના આપશે, હે ને. અને એ વયો ગયો, એક સ્વાર્થ હોય છે હૃદયમાં. લોકો ભલે કહેતા હોય કે અમારો સ્વાર્થ નથી, સ્વાર્થ છે, આમાં કોઈ સંશય નથી. કારણ કે જો સ્વાર્થ ન હોય ને તો એ વ્યક્તિ ભગવાનની આ વ્યવસ્થાને સમજતો હોય. ભગવાન યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે કે યુધિષ્ઠિર, આ બધું કાળને આધીન છે, મરવું પડે છે બધાને. આ જગતમાં કોઈ વ્યક્તિ કોઈને મરતો ન બચાવી શકે. આપણે એમ કહેતા હોય ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે, ડોક્ટર બચાવી લે. અરે ડોક્ટરે બચાવેલો કયો કેસ આ જગતમાં અમર થઈ ગયો છે બધા. માનો આજ બીમાર થયો, ડોક્ટર કદાચ 5 વર્ષ વધારે જીવાડી દે એની દવાથી, પણ 5 વર્ષ પછી તે મરવું તો પડે છે. કેમ? કારણ કે જે ડોક્ટરની આશા ઉપર આપણે બેઠા છીએ કે આ ડોક્ટર મને જીવાડશે, એ ડોક્ટરે એક દિવસ મૃત્યુના મુખમાં વયો જાય છે. ડોક્ટરે મરે છે કારણ કે આ કાળનો પ્રભાવ છે. ભગવાન ગીતામાં પ્રોસેસને સમજાવતા કહે છે, અર્જુન આ શરીરોનું જે બદલાવ છે એ કેવો છે? તો કહે છે, વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો કરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. ભગવાન કહે છે, જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રનો ત્યાગ કરી અને નવા વસ્ત્ર ધારણ કરે, એવી રીતે આત્મા જ્યારે આ શરીરો વૃદ્ધ થાય, નકામું થઈ જાય શરીર, ત્યારે નવા ભૌતિક શરીરોને ધારણ કરે છે. અત્યારે આપણે જે વસ્ત્રો પહેર્યા છે, હમણાં ઘરે જઈને આપણે બદલી નાખશું, નવા વસ્ત્ર ધારણ કરી લેશું, તો શું એ વસ્ત્ર બદલવાનો અર્થ એ થયો કે આપણે બદલાઈ ગયા છીએ? બિલકુલ નહીં. આપણે વ્યક્તિ એના ઈ છીએ, પણ આપણે માત્ર કપડાં બદલ્યા છે. એમ આત્મા જે છે એ શરીરોને બદલે છે, પણ એ આત્મા કોઈ દિવસ બદલાતો નથી. એનો સીધો અર્થ એ છે કે જૂના વસ્ત્રને ત્યાગ કરવામાં દુઃખ શું છે? માનો આપણે ઓફિસેથી ઘરે ગયા હોય, અને ઓફિસેથી ઘરે જઈને પછી આપણે આપણા બેડરૂમમાં જાવી, ઓફિસનો સૂટ બૂટ આતે બધું કાઢી નાખી, અને પાર્ટીવેર કપડાં પહેરીને કોઈના મેરેજમાં આપણે જવાનું હોય, અને જેવા બેડરૂમમાંથી બહાર નીકળો ને આખું પરિવાર રોવાનું ચાલુ કરે, તમે પૂછો એટલે થયું શું તમને? કાંઈ નહીં, તમે બદલાઈ ગયા. તો આપણે શું કહેશું? અરે ભાઈ, હું ઈનો ઈ છું તમારો દીકરો, મેં ખાલી કપડાં ચેન્જ કર્યા છે. કપડા બદલવાથી જેમ અંદર નો વ્યક્તિ નથી બદલાતો, એમ શરીરો બદલવાથી આત્મા ક્યારેય બદલાતો નથી. શા માટે લોકો મૃત્યુ ઉપર રડે છે? અરે કોઈ મરે છે તો ખુશ થવું જોઈએ. કેમ? કારણ કે માનો અત્યારે જે વૃદ્ધ વ્યક્તિઓ છે દુખી થાય છે, હવે એ મરશે, મરશે એટલે એને બીજું નવું શરીર મળશે, અને નવું શરીર કેવું હશે? રોગથી મુક્ત. હે ને, યુવાન શરીર જે, નાનું શરીર જે મળશે એ રોગથી મુક્ત હોય. હવે ફાટેલા કપડા પહેરીને તમે કોઈને નવા કપડા પહેરાવો, બરાબર છે, તો એમાં રોવા જેવું કઈ છે? એમાં દુઃખ છે કઈ? બુદ્ધિમાન વ્યક્તિ જૂના કપડાને છોડીને નવા કપડા ધારણ કરે એમાં સુખનો અનુભવ કરે, અને મૂર્ખ વ્યક્તિ હોય ની રડે. માનો આપણે નાના છોકરા હોય તો નાના છોકરાને તમે જે કપડું પહેરાવો ને એકનું એક કપડું પહેરવાની એને આદત પડી જાય. પછી એ કપડું ફાટી જાય ને ત્યારે એની જે માતા હોય એને એમ થાય કે આ કપડું હવે બાળકને નથી પહેરાવ્યું, એ એને નવા કપડા પહેરાવવાની ટ્રાય કરે. પણ ઓલું બાળક એટલું બધું ઉંટાટ હોય કે લીલી ચડ્ડી એટલે લીલી જ પહેરવી. એને મમ્મી કહે, પણ આમાં કાણા પડી ગયા. ગમે હોય લીલી ચડ્ડી પહેરાવો, નકર રોતો બંધ નહીં થાય. ઠીક જીવાત્માઓનું એવું છે કે આ શરીરમાં રહે છે, પણ આ શરીરની અંદર રહેવાથી શરીર સાથે એટલી મમતા થઈ ગઈ છે કે આત્માને આ શરીરમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે તે એ આત્મા શરીરને બદલવા નથી ચાહતો, પણ પ્રકૃતિ બદલાવી નાખે છે. કેમ? પ્રકૃતિ માતાનું કાર્ય કરે છે. પ્રકૃતિને ખબર છે કે આનું આ શરીર જૂનું થઈ ગયું છે, આ જીર્ણ થઈ ગયું છે, આને હવે નવા કપડાની જરૂર છે, અને એટલે પ્રકૃતિ એને એ બુઢા શરીરમાંથી બહાર કાઢી અને ફરીથી એક નવું શરીર આપે છે. ફરીથી એનો જન્મ થાય છે એક નવા શરીર સાથે. આત્મા એનો એ રહે છે અંદર, કેવલ કપડા બદલાય છે. એટલા માટે મૃત્યુ જે છે એ શરીરોનું થાય છે, આત્મા ક્યારેય મરતો નથી, અને આત્મા જે છે એ આપણે પોતે છીએ. એનો અર્થ એ થયો કે આપણે ક્યારેય મરતા નથી, આપણે હંમેશા માટે અજર અમર છીએ. તો પછી એક પ્રશ્ન થાય તો લોકો અમર બનવાનો પ્રયાસ કરે, એ શું? એ શરીરને અમર બનાવવા ચાહે છે. પણ ભક્તો, આ શરીર પંચભૂતનું બનેલું છે, એ કોઈ દિવસ અમર થઈ શકે નહીં. ધુંધુકારી એક બહુ સારી વાત કરે છે કે સવારે રાંધેલું અન્ન જો રાતે બગડી જતું હોય તો એવા અન્નને શરીરમાં નાખીને જે શરીરનું હું તમે પોષણ કરીએ છીએ, આ શરીર કેટલા દિવસ જીવિત રહેવાનું છે? બહુ ઓછો સમય. છતાં આપણે એવું ચાહીએ છીએ કે આ શરીર રહેવું જોઈએ લીલી ચડ્ડીની જેમ. તો જોઈ છે ભાઈ, ભગવાન બહુ સુંદર રીતે યુધિષ્ઠિર મહારાજને સમજાવી રહ્યા છે. યુધિષ્ઠિર, શોક કરવાની જરૂર નથી, કારણ કે જે વ્યક્તિ આત્મા અને જન્મ મૃત્યુના આ તત્વને સમજે છે, ભગવાન કહે છે મારા મતે એ જ્ઞાની છે, એ પંડિત છે. કોને ભગવાન પંડિત કહે છે? જે વસ્તુને એના યથાર્થ રૂપમાં જોવાની ક્ષમતા રાખતો હોય આનું નામ પંડિત છે. બે પાંચ શ્લોક બોલતા આવડી જાય, થોડું ઘણું શાસ્ત્ર બોલવા માંડે, એ પંડિત નો થઈ જાય. પંડિતનો અર્થ છે, ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક નથી કરતો અર્જુન, આને પંડિત કહેવામાં આવે છે. આ બુદ્ધિમાન વ્યક્તિ છે. કારણ કે જાણે, માનો કોઈ મરી ગયા હોય એની પાછળ તમે કદાચ 20 કલાક રોવો, 25 કલાક રોવો, 50 કલાક રોવો, એ મરેલો જીવતો થાય પાછો? આ સંભાવ છે ક્યારે? નથી. તો બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે શરીર નશ્વર છે, એ નાશ થવા માટે જ એનું સર્જન થયું છે, એટલે શોક નથી કરતો. અને આ રીતે લોકો મૃત્યુથી બચવાના અનેક પ્રયાસ કરે છે, ઘર બનાવ્યા, બિલ્ડિંગો બનાવ્યા, છતાં મૃત્યુનો કોઈ ઉકેલ આજ સુધી આવ્યો નથી. બહુ મહેનત કરી લીધી લોકોએ બચવા માટે, પણ આ શોકનું મૂળ કારણ છે અજ્ઞાન. આપણે જાણતા નથી કે મૃત્યુ છે શું, અને એટલા માટે આપણે શોક કરી રહ્યા છીએ. ભગવાન સમજાવી રહ્યા હતા, પણ વેદવ્યાસજીને એમ થયું કે આ લોકો વાતથી સમજે એમ નથી. વેદવ્યાસજીએ પોતાની યોગ શક્તિથી, મહાભારતની અંદર પ્રસંગ છે કે ગંગાની તટ ઉપર જેટલા લોકો શોક કરી રહ્યા હતા એ બધાને કીધું, તમે રડવાનું બંધ કરો, હું તમને તમારા મરી ગયેલા લોકો સાથે મળાવું છું. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જે વાત હું તમને 15 મિનિટથી કરી રહ્યો છું આત્માના વિષયમાં, એ આત્માનો પ્રેક્ટિકલ ડેમો વેદવ્યાસજીએ આ લોકોને બતાવ્યો. વેદવ્યાસજીએ ગંગાજળ હાથમાં લઈ અને પોતાની યોગ શક્તિથી કીધું કે કુરુક્ષેત્રની અંદર જેટલા લોકોનું મૃત્યુ થયું છે બધા ગંગામાંથી પ્રગટ થાય, અને એક પછી એક ટોળા ટોળા ગંગાની અંદરથી મંડ્યા પ્રગટ થવા, અને કેવા દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપની અંદર. તરત લોકો ઓળખ, અહી આ આપણા કાકા, એમ આ ફુવા, આપણા ભાઈ, અને આ તો આપણા ઈ હામે. તો બધા લોકોએ વેદવ્યાસજીને પૂછ્યું કે એટલે આવડા તો હજી હમણાં કુરુક્ષેત્રના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા અને અત્યારે અહીંયા ક્યાંથી આવ્યા? ત્યારે વેદવ્યાસ મહારાજ સમજાવે છે કે જુઓ, આ સંસારમાં નાશ માત્ર શરીરોનો થાય છે, આત્મા કોઈ દિવસ મરતો નથી. એટલે આપણને એમ થાય કે આપણા દાદા વૈયા ગયા, આપણો દીકરો, કોઈ મરતું નથી આ સંસારમાં. કારણ આ જગતમાં આત્માની સંખ્યા ફિક્સ છે, એ ક્યારેય નવો મેન્યુફેક્ચર થતો નથી, અને જે છે એમાંથી એકઈ નો ક્યારેય નાશ થતો નથી, અને એમાં જ કોઈ દી એકઈ ખોવાતો નથી. ભલે ગમે ત્યાં ભ્રમણ કરતો હોય, એને બ્રહ્માંડ ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ, અનેક જીવ બ્રહ્માંડમાં ફરે છે પણ એક પણ જીવ ક્યારેય ખોવાતો નથી. કે ભગવાન કે 1 કરોડ પૂરા હતા, આમાં કેમ 2 ઘટે છે? ક્યારેય નહીં, ફિક્સ છે આત્માઓની સંખ્યા. એ વેદવ્યાસજીએ બતાવ્યું કે તમે ખોટો શોક કરો છો, આ રહ્યા તમારા સ્વજનો, મળી લો. ઓલા કે વેદવ્યાસજી કે ટાઈમ કેટલો મળવાનો આ નહીં કયો પેલા? તો વેદવ્યાસ મહારાજ કે રાત્રિ થવા આવી છે, સવાર સુધીમાં જેટલું મળવો એટલું મળી લો, સવારે આ લોકો નીકળી જશે, અહીંથી વયા જશે પોતપોતાના લોકમાં. તો જે વાત ભગવાન ગીતાના દ્વિતીય અધ્યાયના પ્રારંભમાં અર્જુનને સમજાવે છે કે યુદ્ધ ક્ષેત્રમાં મરવા વાળા વ્યક્તિને ઉચ્ચ લોકની ગતિ મળે છે, વેદવ્યાસજીએ સાબિત કરીને બતાવ્યું ગંગાના તટ ઉપર. કે જોઈ લો, કેવલ આ લોકોના શરીર મર્યા છે, આત્મા બધાના એઝ ઇટ ઇઝ છે, બતાવ્યા દિવ્ય શરીરમાં બધા. સવાર પડ્યું અને વેદવ્યાસજીએ કીધું કે હવે આવડાને જવાનો ટાઈમ થઈ ગયો. એ કે આ લોકો એક વેદવ્યાસજી એક કામ, એક વરદાન આપજો ને છેલ્લું, સ્ત્રીઓ ખાસ કરીને, હું એ કે અમારા ઘરવાળા જ્યાં ગયા છે ત્યાં જવું છે અમારે. તો એક પ્રશ્ન થાય, શું આ પતિવ્રતા સ્ત્રીઓ હતી? નહી, પણ એને જોયું કે આટલા દિવ્ય સ્વરૂપમાં, મતલબ કે કઈ હારી જગ્યાએ ગયા છે, તો અહીં રહેવા કરતા ઉત્તમ છે કે એને રહ્યું જવું. અને પત્નીનું આ કર્તવ્ય છે કે પતિ જે લોકમાં જાય છે એ લોકમાં જવાની એને ઈચ્છા કરવી જોઈએ. સતી સ્ત્રીઓ આ કરે છે. ભગવાન રામ આવ્યા તો અહલ્યાજીને, તમે રામચરિત માનસ વાંચો એમાં લખ્યું છે ગોસ્વામીજીએ કે અહલ્યાજી તે પોતાના પતિના લોકમાં ગઈ, જ્યાં ગૌતમ ઋષિ હતા એ જ લોકની અંદર જવાની અહલ્યાએ ઈચ્છા કરી અને ભગવાને એને ત્યાં મોકલી દીધા. એવી રીતે વેદવ્યાસજીની કૃપાથી હસ્તિનાપુરની ઘણી ખરી સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે દિવ્ય લોકની અંદર સ્થાનાંતર કરી ગઈ, અને આ ઘટના પછી બધાનો શોક શાંત થયો. અને ત્યારબાદ શ્રી સુત ગોસ્વામી કહે છે, સાધયિત્વા અજાત શત્રો સામ્રાજ્યં કિતવૈર્હતમ ઘાતયિત્વા હસતો રાજ્ય કચ સ્પર્શ ક્ષતાયુષ. ભગવાન જે કાર્ય માટે આવ્યા હતા, યુધિષ્ઠિર મહારાજને પોતાનું રાજ્ય પાછું અપાવ્યું, કે છે સાધયિત્વા અજાત શત્રો સ્વમ રાજ્યમ કિંત હવૈર્હતમ. જે રાજ્ય છળકપટથી શકુનિ દુર્યોધન ઇત્યાદિ લઈ લીધું હતું, ભગવાન એને પાછું આપી દીધું એ રાજ્ય. યુધિષ્ઠિર મહારાજ, આજથી તમે હસ્તિનાપુરના સમ્રાટ થયા છો, રાજા તરીકે હસ્તિનાપુર ઉપર તમારો અધિકાર સ્થાપિત થયો છે. અને બીજી વાત સુત ગોસ્વામી કહે છે, ઘાતયિત્વા અસતો રાજ્ય કચ સ્પર્શ ક્ષતાયુષ. કહે છે કે દ્રૌપદીના કેશનો સ્પર્શ થવાથી જે રાજાઓનું આયુષ્ય ક્ષીણ થયું હતું, એ બધા દુષ્ટ રાજાઓનો ભગવાને વધ કરાવ્યો મહાભારતના યુદ્ધમાં. એક સંશય મનમાં થાય કે દ્રૌપદીના કેશનો સ્પર્શ કેવલ એક વ્યક્તિએ કર્યો હતો અને સજા બધા લોકોને શા માટે મળી? બહુ સુંદર વાત આચાર્યએ પ્રસ્તુત કરી છે. એકલો દુશાસન દ્રૌપદી ના વાળ ખેંચીને લાવ્યો હતો તો પછી સભાની અંદર બેઠેલા બધા લોકોને સજા શા માટે થઈ? કારણ મહાભારત એવું પ્રમાણ આપે છે કે ઈ અસત સભાની અંદર, અસત્ય લોકોની સભામાં 20 લાખ લોકો ઉપસ્થિત હતા. આંકડો મારો તમને કદાચ ગળે ન ઉતરતો હોય તો મહાભારત જોઈ લેવાની છૂટી છે. અમારે એટલે કેવું પડે, કારણ કે તમે બધા જિજ્ઞાસુ શ્રદ્ધાળુ છો, પણ અમુક અમુક વાર કથા પૂછે એ કે પ્રભુ તમે લાખ ને કરોડ સિવાય વાત જ નથી કરતા. એક દોષમાં હમણાં છેલ્લી કથા મળ્યા એ કે પ્રભુજી તમારી કથામાં લાખ અને કરોડ હજાર વાળો કોઈ આંકડો છે કે નથી? એનો વેદવ્યાસ જે લખ્યું છે આમાં અમારું કઈ ન આવે. 20 લાખ ખુરશીઓ લાગી હતી ઈ હસ્તિનાપુરની સભામાં. અને વિચાર કરો, 20 લાખ લોકોની વચ્ચે એક સ્ત્રીને નગ્ન કરવાનો પ્રયાસ. ભારત વર્ષના 20 લાખ વ્યક્તિઓ બેઠા છે. દ્રૌપદીના કેશ પકડીને દુશાસન લાવે છે. એક વસ્ત્રમાં રજસ્વલા હતી અને છતાં ઈ 20 લાખ માંથી એક પણ વ્યક્તિએ ન કીધું કે આ અન્યાય થઈ રહ્યો છે. અન્યાયને સહન કરવો, અન્યાયમાં સાથ આપવો, ઈ તે અન્યાય કરવા જેટલો જ દંડને પાત્ર છે. ઈ 20 લાખના મોડલ ભગવાનને યાદ હતા અને એક એકને વીણી વીણીને મહાભારતના યુદ્ધમાં મારી નાખવામાં આવ્યા છે. મૂળ મહાભારત 6 ખંડમાં છે, એમાંથી 2 ખંડમાં બધી કથા અને 4 ખંડમાં કેવલ યુદ્ધનું વર્ણન છે. એક એક નાનામાં નાની વાત મહાભારતના યુદ્ધમાં શું થયું હતું વેદવ્યાસજીએ વિસ્તારથી વર્ણન કર્યું છે. એક કઈ વ્યક્તિ જેને જેની જેની નજર ઈ દ્રૌપદીના કેશ ઉપર પડી હતી, ભગવાને બધાનું આયુષ્ય ત્યારે ક્ષીણ કરી લીધું હતું. કારણ નીતિ એવું કહે છે ભક્તો કે કોઈ સ્ત્રીના વાળનો સ્પર્શ યા તો એના માતા પિતા કરી શકે, યા તો એના ભાઈ બંધુઓ કરી શકે, અથવા તો એ સ્ત્રીની કોઈ સખી હોય એ એનો સ્પર્શ કરી શકે, અને વિવાહ થયા પછી એનો પતિ એનો સ્પર્શ કરી શકે વાળનો. પણ બીજાની સ્ત્રીને સ્પર્શ કરવા સમાન આયુષ્યને ક્ષીણ કરવા વાળું પાપ આ સંસારમાં બીજું કોઈ નથી. ઘણી વાર અત્યારે લોકો કે કળિયુગમાં આયુષ્ય ઘટી ગયું, કેમ? ખાવાનું ઓછું થઈ ગયું, ખાવામાં કોઈ ક્વોલિટી નથી. અરે ઋષિ મુનિઓ મહિનો મહિનો ભૂખ્યા રહેતા હતા છતાં હજારો વર્ષ જીવી ગયા. ખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી, આ વ્યભિચાર વધ્યો છે એના કારણે આયુષ્ય ક્ષીણ થતું જાય છે દિન પ્રતિદિન. પોતાની પત્નીઓ હોવા છતાં સમાજમાં બીજી સ્ત્રીઓ ઉપર ખરાબ દ્રષ્ટિ કરવા વાળા લોકોના આયુષ્ય તરત ક્ષીણ થાય છે આજે તે. અને એમાંય કોઈ પરસ્ત્રીને જો કામ ભાવથી સ્પર્શ કરી લીધો તો તમે નિશ્ચિત રૂપે મરવાના છો, આમાં કોઈ સંશય નથી, ભાગવત પ્રમાણ છે. પરસ્ત્રીના વાળને જોવાથી આયુષ્ય ક્ષીણ થાય, એ 20 લાખ લોકો જેને દ્રૌપદીના કેશને જોયા હતા એક એકનું આયુષ્ય ભગવાને હરી લીધું. આ મૃત્યુ વહેલા થવા માંડ્યા છે કારણ કે શાસ્ત્રની મર્યાદાઓને આપણે ઓળંગી ગયા છીએ. પતિ ઘરની બહાર હોય તો સ્ત્રીઓ પહેલાના સમયમાં કોઈ પર પુરુષનું મુખ નહોતી જોતી. અને અહીંયા તો પતિ ઓફિસે ગયા નથી, ટીવીમાં હજાર લોકોના ચિત્ર સવારથી સાંજ સુધીમાં જોવે છે. આ સ્ત્રી કઈ રીતે સતી થઈ શકે? જેનું મન હંમેશા સંસારની સ્ત્રીઓમાં રમણ કરતું હોય એ વ્યક્તિ કેવી રીતે ભક્ત બની શકે, કેવી રીતે ભજન કરી શકે? ક્યારેય સંભવ નથી ભક્તો. અને એટલા માટે ભગવાનની જે જવાબદારી હતી આ 2 કાર્યની, યુધિષ્ઠિર મહારાજને રાજ્ય અપાવવું અને દ્રૌપદીના અપમાનનો બદલો અપાવવો, ભગવાને આ 2 કાર્ય પૂર્ણ કર્યા. અને સાથે જ યુધિષ્ઠિર મહારાજને કીધું કે હવે તમે રાજા થયા છો, ચક્રવર્તી સમ્રાટ બનવા માટે તમારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે. 3 અશ્વમેઘ યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ પાસે કરાવ્યા ભગવાને. અને આ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજનો યશ એટલો ફેલાણો, ક્યાંય લખ્યું છે તદ્દશ્ય પાવનમ દીક્ષુ શતમન્યોરી વાત નહોત. સ્વર્ગની અંદર 100 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળા ઇન્દ્રનો જે પ્રભાવ છે એવો પ્રભાવ હસ્તિનાપુરના સિંહાસન ઉપર મહારાજ યુધિષ્ઠિરનો વર્તાવા માંડ્યો. અને આ રીતે પાંડવોને પોતાનો અધિકાર અપાવવામાં ભગવાનને દ્વારકા છોડ્યાને 4 મહિના થઈ ગયા હતા. વિચાર કરો ભક્તો, ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા. ચાર મહિના પોતાના ઘરની સામે જોયું નથી, મોબાઈલ તો હતા નહીં. કે રૂકમણીજી કે કેમ હાલે જ ને, પૂછી લઈએ ઘડીક, સત્ય બામાં ફોન કરે. ચાર દિવસ ઘરને છોડવું હોય ને, ચાર દિવસ. આજ કળિયુગ નો માણસ હો વખત વિચાર કરે કે ચાર દિવસ હું છોડીને જઈશ મારા ઘરને તો શું, અને પાછો ન્યા જાય તો 50 તો ફોન કરી લીધા હોય ઘરે, તેમ ખાઈ લીધું આ કે તે ખાઈ લીધું આ તે. ચાર મહિના થઈ ગયા દ્વારકાની સામે જોયું નથી. અને કેવડો પરિવાર ભગવાન નો જાણો, 16108 પત્ની, એક એક પત્ની વાળા ઘર છોડવામાં વિચાર કરે. આપણે કેવી હાલોન વૃંદાવન, ઘરે પૂછવું પડશે. અરે ભગવાનના ધામમાં જવા હતું તે જે એક પત્ની માંથી તે બહાર ન નીકળી શકતો હોય, વિચાર કરો 16108 પત્નીઓને છોડી અને ભગવાન પાંડવોની સહાય કરવા માટે હસ્તિનાપુરમાં છે સતત ચાર મહિનાથી. અને ખાલી એવું નતું કે પત્નીઓ જ હતી, એક પત્ની થી 10 પુત્ર અને એક કન્યા. કેલ્ક્યુલેટર લગાડો તમારી પાસે હોય તો, ભગવાનનો પરિવાર કેવડો છે. એનાય પાછા વિવાહ થઈ ગયા હતા, ઈ છોકરાઓના હતા, એની પત્નીઓ. કુલ મિલાવીને ભાગવત એવું કહે છે ખાલી ભગવાન શ્રી કૃષ્ણનો પરિવાર 1 કરોડ લોકોનો હતો. વિશાળ બુદ્ધિથી આ વાતને, કારણ કે શ્રદ્ધા જગતની વાત છે ભાઈ, એને શ્રદ્ધા હોય તો હૃદયમાં બેસે, નહીતર પછી હાલે છે કથા. 1 કરોડ કેવલ ભગવાનનો ફેમિલી, અને ટોટલ જે યાદવો હતા દ્વારકાની અંદર એની સંખ્યા હતી 56 કરોડ. ત્યાં ન થમાણા એટલે જ સમુદ્રમાં બનાવી ભગવાને, બધાની એક જગ્યાએ ભેગા કરવા હતું. ઓલા કંસે જેને વેર વિખેર કરી ના ગયા હતા એને એક સ્થાન ઉપર એકત્રિત કરવા માટે ભગવાને દ્વારકાનું નિર્માણ કર્યું હતું સમુદ્રની વચ્ચે. અને અમુક હજી ગોતેસી દ્વારકાની મળે, એ ભગવાનના દિવ્ય ધામથી આવેલો ભગવાનનો એક ભૂખંડ ભાગ હતો ભગવત ધામનો, અને ભગવાન ગયા એની સાથે દ્વારકાએ વહી ગઈ. અને બોલે હજી મહેનત કરે છે, કાંઈ કઈક મળશે, કાંઈ નથી મળવાનું. કારણ કે જે ભગવાનને તત્વથી નથી જાણતા એ લોકો ભગવાનને એક સામાન્ય મનુષ્ય સમજે છે. અરે ભગવાન આ જગતમાં આવે નહીં પહેલા ભગવાનનું ધામ અહીંયા અવતરિત થાય છે. ભગવાન અહીંયા આવ્યા ત્યારે જે ઓરિજિનલ દ્વારકા ધામ છે એનો જ એક ભૂમિખંડ આ ગુજરાતની નજીક આવ્યો હતો, એટલે બધું કુલ મિલાવીને ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાતી હતા, એને ગુજરાતી આવડે સારું. અને એમાં કાઠિયાવાડ, કારણ કે સૌરાષ્ટ્ર બાજુ તેને દ્વારકા રાખી. 100 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા દ્વારકાની અંદર. એના જીવનનો સૌથી લાંબો કાળ ભગવાને ગુજરાતમાં વ્યતીત કર્યો છે, એટલે સ્વાભાવિક છે કે ગુજરાત વાળાએ તો કૃષ્ણ ભક્તિ કરવી જ રહી, કોઈ ચાન્સ જ નથી, રસ્તો જ નથી કોઈ. તો આવી રીતે ભગવાને સમય ઘણો વ્યતીત કર્યો, બધું વ્યવસ્થિત થઈ ગયું. ભગવાને કીધું હવે જવા દો, અને તમને મનમાં થતું છે પ્રભુજી આવું છૂટા કરો, કરવાના છે. આપણી કથા અંતિમ પડાવમાં ચાલી રહી છે. તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું યુધિષ્ઠિર મહારાજને જાવ, પણ યુધિષ્ઠિર મહારાજ કે પ્રભુ થોડુંક રોકાઈ જાઉં, આગ્રહ કરે ને મહેમાન આવ્યા હોય ઘરે, પ્રભુજી થોડોક સમય રોકાઈ જાઓ. આમ કરતા કરતા પાંડવો ભગવાનને રોકવાનો પ્રયાસ કરતા હતા, જવા નહોતા દેતા દ્વારકા. અને કયો વ્યક્તિ હોય જે ભગવાનને કહે કે તમે જાઓ, કોણ કહી શકે? એમાં હાલતા ચાલતા સાક્ષાત ભગવાન જેના ઘરે ઉપસ્થિત હોય એ કહી શકે ભગવાનને કે તમે જાઓ એમ? કોઈ પણ બાનું કાઢીને ભગવાનને પકડી રાખતા હતા પાંડવો કે આઈના રહી જાય. પણ એક દિવસ ભગવાન કીધું હવે હવું નથી રહેવાનું થતું, હવે અમારે છે બૈરી છોકરા ઘરે. આપણે કહેતા હોય ને એને કથામાં આવો ને, અમારા બૈરી છોકરા છે ઘરે. તો યુધિષ્ઠિર મહારાજને થયું કે હવે ભગવાનને રોકવાનો કોઈ અર્થ નથી. યુધિષ્ઠિર મહારાજે રજા આપી, કારણ કે એને વિચાર કર્યો કે ભગવાનના જવાનું દુઃખ અમને છે, તો ચાર ચાર મહિનાથી જે દ્વારકાને છોડીને આવ્યા છે એ દ્વારકાના વાસીઓ જે શુદ્ધ ભક્તો છે ભગવાનના એ કેટલા દુઃખી થતા હશે, માતા દેવકી વસુદેવજી. અને એટલે યુધિષ્ઠિર મહારાજે ભગવાનને કીધું કાંઈ વાંધો નહીં તમે જાઓ. અને એક અક્ષોહિણી સેના તૈયાર કરી ભગવાન સાથે કે રસ્તામાં કોઈ ભગવાન ઉપર આક્રમણ કરે તો. એક વિચાર થાય કે આખા બ્રહ્માંડનો કંટ્રોલ જેના હાથમાં છે એને એ ભગવાનને સેનાની શું જરૂર પડી? એક સ્નેહ હતો યુધિષ્ઠિર મહારાજને ભગવાન પ્રતિ. અને સ્નેહના કારણે એમણે સૈન્ય તૈયાર કર્યું, એક બોડીગાર્ડ આપ્યા હારે, જે રહે છે ભગવાનના બોડીગાર્ડ નું નામ જાણો છો? કોને ખબર છે ભગવાનના બોડીગાર્ડ કોણ છે? જે ઉત્તર આપે ને એને એક ભગવદ ગીતા ગિફ્ટ આપવાની છે. પ્રવચનમાં આવો, રોજ કથા સાંભળે એને ખબર છે. આ જાળીને ઓલપાથી હાલો ભાઈ, આ સ્કીમ જે છે ને આ જાળીને પાછળ વાળા માટે છે. સાત્યકી ભગવાનના બોડીગાર્ડ છે. તમે ઈ જ જવાબ આપવા નતા નતા? હાલો આ લોકોનું ખોટું જો ભાઈ, વેમમાં ન રહેતા એને આવડે છે. સાત્યકી ભગવાનની સાથે, જે આખા જગતને બળ આપવા વાળા છે એને બોડીગાર્ડની જરૂર? સ્નેહ પ્રેમ છે ભગવાનની સાથે. અને ઉદ્ધવજી સલાહકાર. ભગવાન ક્યારેક ક્યારેક કોઈ કામ કરતા ને તો ઉદ્ધવજીને પૂછતા, ઉદ્ધવ આ કામ કરવામાં કેમ છે, આ કરવું જોઈએ કે નહીં? અને ઉદ્ધવ એમ કે હા કરવું જોઈએ તો કરે ને, ઉદ્ધવ ના પાડે તો ન કરે. એક સલાહકાર રાખતા ભગવાન પોતાની સાથે. અને સલાહકાર જેવો તેવો, ઉદ્ધવજીને જયારે સ્કૂલમાં ભણવા મૂકવાના હતા તો એના માતા પિતા જોયું કે આ પૃથ્વી ઉપર સારામાં સારી સ્કૂલ કઈ છે, ન મળીએ કઈ, તેને મોકલ્યા અહીંથી સ્વર્ગ લોકમાં ભણવા માટે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિની સ્કૂલમાં દાખલ કર્યા, ન્યાયનો પહેલો નંબર આવ્યો. બોલો, આ ઉદ્ધવ આ ભગવાનના સલાહકાર છે, ભગવાનના પ્રેમી ભક્ત પણ છે. તો આ એક શોભા છે ભગવાનની લીલાની. ભગવાન આવી રીતે પોતાના પાર્ષદોને ભક્તોને પોતાની સેવામાં લગાડેલા રાખે છે. અને અમુક લોકોએ આ રીતે સહયોગી રાખવા જોઈએ સાથે. જે બહુ મહાન વ્યક્તિ હોય એને આ રીતે પોતાની સાથે એક બળવાળો અને એક બુદ્ધિવાળો, આ બેને હારે રાખવા જોઈએ જો જીવનમાં દુઃખી ન થવું હોય તો. કારણ કે ક્યારેક ક્યારેક મહાનતાના કારણે અહંકાર આવી જાય તો ઓલો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને કે આપણે આ કરવા જેવું નથી, એટલે એ થોડા કંટ્રોલમાં રહે. અને માની લો કોઈ હુમલો કરે તો બોડીગાર્ડ આરે હોય તો એ રક્ષણ કરે. તો લોકો સહયોગી રાખવા જોઈએ. તો ભગવાને દ્વારકા જવાની તૈયારી કરી. ભગવાન રથ ઉપર સવાર થવા જઈ રહ્યા છે ત્યારે વેદવ્યાસજી ધૌમ્ય મુનિ આ બધા ત્યાં ઉપસ્થિત હતા. ભગવાને એને પ્રણામ કર્યા. ભગવાન એને પ્રણામ કરે છે વેદવ્યાસજીને ધૌમ્ય મુનિને. આમ તો ભગવાન ક્ષત્રિય વસુદેવજીના પુત્ર છે, એટલે તો ભગવાને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. કારણ કે ક્ષત્રિય છે એ બ્રાહ્મણ કરતા નિમ્ન છે, એટલે ભગવાને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા કે તમારી યાત્રા સુખદ પાર થાય. ભગવાને આશીર્વાદનો સ્વીકાર કરી અને પોતાના રથ ઉપર બેસવાની તૈયારી કરે. એ જ સમયે એક ઘટના બની. ઉત્તરા દોડતા દોડતા ભગવાનના રથની નજીક આવે છે. ઓર મહાભારતનું એક પાત્ર કોણ છે આ ઉત્તરા? સંક્ષિપ્ત ઇતિહાસ એનો તમારી સામે હું રજૂ કરું. ભાગવતના નવમ સ્કંદમાં એક શ્લોક સુખદેવ ગોસ્વામી કહે છે કે અષ્ટમસ્તુ તયોરાસિત સ્વયં એવ હરિહ કિલ સુભદ્રાચ મહાભાગા તવ રાજન પિતામહી. દેવકી અને વસુદેવજીથી આઠ સંતાનોની ઉત્પત્તિ થઈ, આઠ સંતાનો પ્રાપ્ત થયા એને. અને એ આઠ સંતાનોની પછીથી એને એક કન્યા હતી સુભદ્રા, જેનું નામ તમે ઓળખો છો, જગન્નાથજી અને બલદેવજીની વચ્ચે જે બેસે છે સુભદ્રા મૈયા. પણ સુભદ્રાજીનો જન્મ કેવી રીતે થયો આના વિષયમાં લગભગ બહુ ઓછા લોકોને ખબર છે, કારણ કે સુભદ્રાજીની કથા આજ સુધી ક્યાંય પ્રસ્તુત નથી થઈ. સુભદ્રાજી જે છે એ વસુદેવ અને દેવકીએ પોતાના આઠેય સંતાનોને જ્યારે પુનઃ પ્રાપ્ત કરી લીધા, કંસની જેલમાંથી મુક્ત થઈ ગયા, પછી એમના ઘરે એક કન્યાનો જન્મ થયો અને એ કન્યાનું નામ હતું સુભદ્રા. સુભદ્રા ચ મહાભાગા તવ રાજન પિતામહી. વસુદેવજીના પુત્રી છે સુભદ્રા, સંબંધમાં કૃષ્ણના બહેન થાય. તો એ સુભદ્રાના જયારે વિવાહનો સમય આવ્યો તો બલરામજીના મનમાં ઈચ્છા હતી કે એના વિવાહ ક્યાંક બીજે કરવા છે, પણ કૃષ્ણએ તો મૂર્તિઓ ગોતી રાખ્યો છે અર્જુન. તો બલરામજીએ તો બહુ રાજાઓને બોલાવ્યા અને બધી વ્યવસ્થા સ્વયંવર કરવો છે ને બલરામજીની આવી ઈચ્છા. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું, અપહરણ કરવાનો વિચાર હોય તો ઉઠાવો, નહીતર બલરામજી કાલે વારો નહીં આવવા દે પછી. અને બલરામજીની ઈચ્છા નહોતી કે સુભદ્રાના વિવાહ અર્જુન સાથે થાય. તો ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી અર્જુને સુભદ્રાનું હરણ કર્યું અને સુભદ્રાજી સાથે એના વિવાહ થયા. એમનો એક પુત્ર થયો જેનું નામ હતું અભિમન્યુ. આ અભિમન્યુ જયારે સુભદ્રાજીના ગર્ભમાં હતા એ સમયે સુભદ્રાજી દ્વારકામાં નિવાસ કરતા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણને એકવાર સુભદ્રાજીએ પૂછ્યું કે યુદ્ધની અંદર સૌથી શ્રેષ્ઠ કળા કઈ છે? ત્યારે ભગવાન સુભદ્રાજીને કહે છે કે યુદ્ધમાં સૌથી શ્રેષ્ઠ કળા છે ચક્રવ્યૂહ. સેના જયારે યુદ્ધ મેદાનમાં આવે ત્યારે એને અલગ અલગ વ્યૂહમાં ગોઠવવામાં આવે છે. મહાભારતમાં બધું વિસ્તારથી વર્ણન છે પણ સમય નથી એટલે હું તમને સંક્ષિપ્તમાં કહી રહ્યો છું કે ચક્રવ્યૂહ જે છે એ સૌથી અઘરો વ્યૂહ છે યુદ્ધનો. તો સુભદ્રાજીએ કીધું કે મારી સાંભળવાની ઈચ્છા છે. ભગવાને કીધું ઠીક છે, તમે ઊંઘતા નહીં, હવે સ્ત્રી સહજ સ્વભાવ, એ પછી સતી હોય કે સુભદ્રા, કથામાં સુવું એ સ્ત્રીઓનો સ્વભાવ, પણ ધન્યવાદ છે અહીં જે બેઠા છે એનો, કે મને અહીં દેખાતું નથી એટલે ઊંઘ નહીં કાઢતા ને વચમાં. ઓકે ઠીક છે. આ પ્રસંગ કથામાં ઘણી વાર આવે, કોઈ પણ સ્ત્રીને જયારે કથા કહેવામાં આવે તો એ ઊંઘી જાય. સુભદ્રાજી સુતા પણ ગર્ભની અંદર રહેલો એ બાળક ચક્રવ્યૂહને સમજી ગયું. મતલબ અભિમન્યુ જે છે એને ચક્રવ્યૂહ શીખી લીધો. અને જેવા એ ગર્ભમાંથી બહાર આવે, અર્જુનનો પુત્ર છે એટલે યુદ્ધ વિદ્યામાં તો એને શું મોરના ઈંડાને ક્યારેય ચીતરવા પડતા નથી, સર્વગુણ સંપન્ન. હવે મહાભારતના યુદ્ધમાં થયું એવું કે એક દિવસ દુર્યોધને ચાલાકી કરી અને દ્રોણાચાર્યને કીધું કે તમે એક કામ કરો, તમે ચક્રવ્યૂહની રચના કરો, અને જે બીજા ભીલ જાતિના લોકો દુર્યોધનના પક્ષમાંથી જે યુદ્ધ કરતા હતા એને કીધું કે તમે અર્જુનને યુદ્ધ કરતા કરતા દૂરના ક્ષેત્રમાં લઈ જાઓ કે 1.5 દિવસ અર્જુન અહીંયા પાછા આવતા એને 1.5 દિવસ થઈ જાય. એ લોકો યુદ્ધ કરતા કરતા અર્જુનને દૂર લઈ ગયા અને આ બાજુ ચક્રવ્યૂહની રચના થઈ. યુધિષ્ઠિર મહારાજના મનમાં ચિંતા થઈ કે આપણી સેનામાં એવો કોઈ વ્યક્તિ નથી જે આ ચક્રવ્યૂહનું ભેદન કરી શકે. ભીમસેને કીધું મને અંદર ઘૂસતા આવડે છે પણ બહાર નીકળતા આવડતું, અંદર જઈને પછી નક્કી નહીં હું પાછો આવું કે નહીં. અને એ સમયે અર્જુન પુત્ર અભિમન્યુ માત્ર 16 વર્ષની ઉંમર, અને અભિમન્યુએ કીધું પિતામહ ચક્રવ્યૂહની અંદર હું જઈશ, કારણ કે એની પૂરી વિદ્યાનું મને જ્ઞાન છે. પણ એક કામ કરજો, ચક્રવ્યૂહમાં રચના એવી છે કે મારી પાછળ સંરક્ષણ મળવું જોઈએ મને. ભીમે કીધું કે હું પાછળ રક્ષા કરું છું, તું આગળ ચાલજે. ચક્રવ્યૂહની અંદર 7 રાઉન્ડ હોય, 7 ચક્રો હોય, અને એ 7 ચક્રને પાર કરી અને 7મા ચક્રમાં બધા મહારથીઓ ઉભા હોય, એની સાથે યુદ્ધ કરવાનું હોય અને એને હરાવીને પછીના 7 ચક્રોમાંથી બહાર નીકળવાનું હોય. આ ચક્રવ્યૂહની રચના. તો અભિમન્યુને એમ કે મારા કાકા જે છે ભીમ એ મારી પાછળ આવી રહ્યા છે, પણ બન્યું એવું કે દુર્યોધને ચાલાકી વાપરી અને ભીમને અભિમન્યુથી અલગ કરી નાખ્યા અને અભિમન્યુ એકલાય પ્રવેશ કર્યો અને પાછળ જોયું તો કોઈ નથી. પણ છતાં ક્ષત્રિયનો બચ્ચો છે પાછો નો આવ્યો, અંદર જાતા જાતા આખા ચક્રવ્યૂહને પાર કરે અને 7મું ચક્ર જયારે તોડવાની એને શરૂઆત કરી ત્યારે કૌરવોએ અધર્મ કરી અને 7 મહારથીઓએ મળી અને 16 વર્ષના બાળક ઉપર પ્રહાર કર્યો. 7 મહારથી. યુદ્ધમાં અલગ અલગ કેટેગરી હોય, જેમ આપણે જનરલ લેફ્ટનન્ટ એવી રીતે આમાં રથી, અતિરથી, મહારથી, આવા બધા પોસ્ટ હોય. તો મહારથી એને કહેવાય કે 1 લાખ વ્યક્તિ સાથે જે એકલો યુદ્ધ કરી શકે એને મહારથી કહેવામાં આવે છે. અને આવા 7 મહારથીઓએ મળી અને અભિમન્યુનો વધ કરી નાખ્યો. પણ બન્યું એવું કે અભિમન્યુનો જયારે વધ થયો ત્યારે એની પત્ની જે છે જેનું નામ ઉત્તરા છે, જે અત્યારે દોડતા દોડતા ભગવાન પાસે આવી રહી છે, તો એ ઉત્તરા વિરાટ રાજાની પુત્રી હતી. અને પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા એ સમયે આ ઉત્તરા અર્જુન પાસેથી નૃત્ય કલા શીખી રહી હતી. અને અજ્ઞાતવાસ પૂરો થયા પછી જયારે જાહેર થયું કે આ પાંડવો છે, એ સમયે વિરાટ રાજાએ કીધું કે મારી ઈચ્છા છે કે મારી આ કન્યાના વિવાહ અર્જુન સાથે થાય. અર્જુને કીધું મેં એને હંમેશા મારી શિષ્યની દ્રષ્ટિથી જોઈ છે, એટલા માટે હું એનો સ્વીકાર કરું છું, પણ મારી પુત્ર વધુના રૂપમાં, મારો પુત્ર જે છે અભિમન્યુ, એ અભિમન્યુના માટે હું તમારી પુત્રી ઉત્તરાનો હાથ સ્વીકાર કરું છું. અભિમન્યુ અને ઉત્તરાના વિવાહ થયા. જે સમયે અભિમન્યુ યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા એ સમયે ઉત્તરા ગર્ભવતી હતી અને એટલા માટે એ સતી નહોતી થઈ. હવે આ બાજુ અશ્વત્થામાનો મણી કાઢી લેવામાં આવ્યો અને અશ્વત્થામાનો મણી કાઢી લેવામાં આવ્યો એટલે અશ્વત્થામાને બહુ અપમાન લાગ્યું અને એને નિર્ણય કર્યો કે આ પૃથ્વી ઉપરથી પાંડવોનું નામો નિશાન મિટાવી દઈશ. છ બ્રહ્માસ્ત્ર એને તૈયાર કર્યા, પાંચ પાંડવોના નામથી અને એક ઉત્તરાના ગર્ભની ઉપર. અને બ્રહ્માસ્ત્ર એવું શસ્ત્ર છે ભક્તો કે જેનું નામ લઈને છોડવામાં આવે એને માર્યા વગર પાછું ન ફરે. અને સંસારમાં બીજું કોઈ એવું શસ્ત્ર નથી જે બ્રહ્માસ્ત્રને પાછું વાળવામાં સક્ષમ હોય. ઉત્તરા દોડતા દોડતા આવે છે, પાંચ બાણ પાંડવો તરફ આવી રહ્યા છે અને એક ઉત્તરાના ગર્ભની પાછળ, અને દોડતા દોડતા આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પડી અને પ્રાર્થના કરે છે, પ્રભુ
પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ.
હે મહાયોગી, એ સમસ્ત શક્તિઓના આશ્રય દેવોના દેવ જગતપતિ બચાવો મને. રડતા રડતા, જો ઉત્તરાની સ્થિતિ શું હતી, રડતા રડતા આવતી હતી, ગર્ભવતી હતી અને એના ગર્ભની ઉપર લક્ષ્ય કરીને બ્રહ્માસ્ત્ર ચલાવવામાં આવ્યું છે અને અંતિમ પતિ વગરની વિધવા સ્ત્રી હતી. એક સ્ત્રી માટેનો પતિ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે સ્ત્રીને પતિ જે પ્રેમ આપી શકે એ સંસારનો કોઈ વ્યક્તિ, માતા પિતા ભાઈ સસરા સસુર કોઈ એટલો પ્રેમ નથી આપી શકતા જે પ્રેમ એક સ્ત્રીને એના પતિથી મળે છે. ભગવાને પૂછ્યું કે બીજા દેવોના શરણમાં કેમ ન ગઈ, કારણ કે ઉત્તરા જાણતી હતી. એને પહેલા જ કીધું, દેવ દેવ જગતપતે, હે પ્રભુ આ સંસારમાં જેટલા દેવતાઓ છે એ બધાના દેવ તમે છો. બ્રહ્મા શિવ ઇન્દ્ર આ પ્રત્યેક દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહને પોતાના ઘરે રાખી અને એની સેવા પૂજા ઉપાસના કરે છે. આ ઉત્તરા જાણતી હતી અને એટલા માટે એને ખબર હતી કે બધા દેવોના આરાધ્ય ભગવાન છે આ કૃષ્ણ. ભગવાનને કહે છે, હું તમારા શરણે છું પ્રભુ, મારી રક્ષા કરો. તો ભગવાનને કીધું, મારા શરણે શા માટે આવી, આ તારા પાંચ સસરાઓ હજી હમણાં મહાભારતનું યુદ્ધ જીતીને આવ્યા છે, હજારો લોકોનો વધ એણે કર્યો છે, એના શરણમાં જા. ઉત્તરા બહુ સુંદર જવાબ આપે છે, પ્રભુ આ સંસારની અંદર કોઈ લોકો કોઈને મારી શકે પણ પ્રભુ બચાવવાનું કામ તો માત્ર તમે જ કરી શકો છો. લોકો મારે છે, બચાવી નથી શકતા. કોઈની હત્યા આપણે કરી નાખીએ અને પછી કોઈ આપણને એમ કહે કે આને જીવતો કરો પાછો થાય. મારવું બહુ સરળ છે, જીવાડવું બહુ અઘરું છે. કોઈને મારીને વ્યક્તિ અહંકાર ન કરી શકે કે અમે આની હત્યા કરી નાખી, કારણ કે તમે અહંકાર ત્યારે કરી શકો જો તમે બીજાને જીવાડી શકતા હોવ. હું આપની શરણમાં છું પ્રભુ, મારી રક્ષા કરો. ભગવાન હજી એક પરીક્ષા લઈ રહ્યા છે ઉત્તરાની, પણ તારે જીવીને કામ શું છે, કેમ, કારણ કે તારા પતિનો તો મૃત્યુ થઈ ચૂક્યું છે. અને ઉત્તરા કહે છે, પ્રભુ મારી જીવવાની કોઈ લાલસા નથી, મારે જીવવું નથી. અભિદ્રવતી મામિશ સરસ્તપ્યાપ્યસો વિભવ કામમ દહતુ મામ નાથમ મામે ગર્ભવ નિપત્યતામ. પ્રભુ મારી જીવવાની ઈચ્છા નથી, હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભની અંદર રહેલું જે બાળક છે એને કાંઈ ન થવું જોઈએ. જોવો આર્યવર્તની સ્ત્રીનો કેટલો ઊંચો વિચાર છે. ધિકાર છે આજની સ્ત્રીઓને જે પોતાની ગર્ભની અંદર રહેલા બાળકોની હત્યા કરે છે, કારણ કે માતા એને કહેવાય જે બાળક માટે પોતાનું જીવન આપી દે. માતા એને ન કહેવાય કે જે પોતાના જ બાળકની હત્યા કરીને જગતમાં સુખનો અનુભવ કરતી હોય. આ તો મનુષ્યના શરીરમાં રાક્ષસો છે જે પોતાના સંતાનોની હત્યા કરે છે. અને હું તો હરેક કથામાં કહું છું કે એવા લોકોને કદાચ આપણે ઓળખતા હોય, આપણી બાજુમાં હોય, આપણા સંબંધીઓ હોય, એના ઘરનું પાણી ન પીવું જોઈએ, નહીતર તમે એટલા જ દોષના ભાગીદાર બનશો. શાસ્ત્ર મારી પાસે પ્રમાણ છે, મને પ્રાઇવેટ આવીને મળી શકો તમે. આવા લોકો સાથે સંબંધ રાખો ઈ તે એટલા જ પાપના ભાગીદાર છીએ આપણે તે. એમાં સ્ત્રીઓએ લેવા જેવી શિક્ષા છે. કોઈ સંતાન કોઈ માતા પિતા માટે ભારરૂપ નથી હોતું. સંતાન હોવા એ તો ઈશ્વરનો આશીર્વાદ છે. જે સંતાનો છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. વિચાર કરો, જે પોતાના જ સંતાનોને મારે છે અને રાક્ષસો ન કહેવાય બીજું, અરે અસુરોય તે પોતાના બાળકોને મારતા વિચાર કરે એકવાર. એક પશુય તે ગાય એના બચ્ચાને જન્મ આપે ત્યારે તમે જોવો છો, કોઈને નજીક નથી જવા દેતી, એને જીભથી ચાટે છે એના બચ્ચાને. અરે એક પશુય તે એના બાળકને એટલો પ્રેમ કરે, પણ ધિક્કાર છે એવા મનુષ્યોને જે પોતાના બાળકોની હત્યા કરે છે. અને આ રહ્યો ભારત વર્ષનો ઇતિહાસ કે એક સ્ત્રી પોતાના બાળકને બચાવવા માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. પ્રભુ હું ભલે મરી જાઉં પણ મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. ભગવાન બહુ ધ્યાનપૂર્વક ઉત્તરાની વાત સાંભળી રહ્યા છે. અને જ્યારે કોઈ દુઃખી વ્યક્તિ આપણને કાંઈ વાત કરતો હોય ને તો હંમેશા ધ્યાનથી સાંભળવી જોઈએ. માનો કોઈ પોતાનું દુઃખ નિવેદન કરતો હોય, એમનો કહેવાય કે મારી પાસે ટાઈમ નથી, જવા દે પછી આવજો. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી હોવા છતાં એક સ્ત્રીની વાત ભગવાન શાંતિથી સાંભળી રહ્યા છે. અને ઉત્તરાની વાત સાંભળી અને ઉત્તરા કોઈની પાસે ન જતા સીધી કૃષ્ણની પાસે ગઈ. કારણ કે એને ખબર હતી કે આ સંસારની અંદર ભગવાન કૃષ્ણ છે, બીજું કોઈ નથી. આજના બહુ મોટા બુદ્ધિમાન વ્યક્તિઓ, મોટા મોટા ફિલોસોફર વ્યક્તિઓ, અને ત્યાં સુધી કે મોટા સાધુઓ નથી જાણતા ભગવાન કોણ છે. એક વખત વૃંદાવનમાં જયારે કૃષ્ણ બલરામ મંદિરની સ્થાપના થઈ રહી હતી, કાશીથી બે વિદ્વાન પંડિતો આવ્યા વૃંદાવનમાં અને ભક્તિવેદાન સ્વામીને આવીને પૂછ્યું કે આ મંદિર તમે બનાવી રહ્યા છો? પ્રભુપાદજી કે હા, ભગવાનની ભૂમિ છે, ભગવાનની ભૂમિમાં ભગવાનનું મંદિર બની રહ્યું છે. પ્રભુપાદજીને અંદાજ આવી ગયો કે આ કાશીના પંડિત છે. પ્રભુપાદજીએ કીધું, અચ્છા બતાવો આ દુનિયામાં ભગવાન કોણ છે? બે વેદ ભણેલા પંડિતો અને વિચાર કરવા માંડ્યા, ભગવાન કોણ? પ્રભુપાદજીને ઉત્તર આપ્યો કે જો ભગવાનના વિષયમાં કહેવું બહુ મુશ્કેલ છે, કારણ કે આની કોઈ સચોટ વ્યાખ્યા શાસ્ત્રમાં નથી. આવો જવાબ એ પંડિતોએ પ્રભુપાદજીને આપ્યો. અને એ જ સમયે પ્રભુપાદજીએ બાજુમાં ગુરુકુળ હતું ઇસ્કોનનો, ગુરુકુળમાંથી 5 વર્ષના એક બાળકને બોલાવ્યો, અને ફોરેનર છોકરો હતો, એને બોલાવીને પ્રભુપાદજીએ પૂછ્યું, હુ ઇઝ ગોડ? ઓલા 5 વર્ષના બાળકે જવાબ, ગોડ ઇઝ કૃષ્ણા. પ્રભુપાદજીએ કેકનો નાનો એવો ટુકડો આપ્યો અને બાળકને કીધું, જા ભાઈઓ જા રમવા. પ્રભુપાદજી કે વેદ ભણીને આવ્યા છતાં ભગવાન કોણ છે એનો નિર્ણય નથી કરી શકતા, અને આ વિદેશની અંદર જન્મેલો 5 વર્ષનો બાળક કહે છે ભગવાન કૃષ્ણ છે. વારંવાર પ્રભુપાદજી એમના લેક્ચરમાં કહેતા કૃષ્ણ ઇઝ ગોડ, પણ એક વખત ભક્તિવેદાન સ્વામીએ કીધું, કૃષ્ણ ઇઝ નોટ ગોડ, કૃષ્ણ ભગવાન નથી. બધા લોકોને આશ્ચર્ય થયું, પ્રભુપાદજી તમે રોજ કહો છો કૃષ્ણ ભગવાન છે અને આજે કહો છો કૃષ્ણ ભગવાન નથી? પ્રભુપાદજી કે યસ, આઈ એમ રાઈટ, કૃષ્ણ ઇઝ નોટ ગોડ બટ કૃષ્ણ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. કૃષ્ણ ભગવાન નથી, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. કારણ કે 4 વેદ, 108 ઉપનિષદ, જેટલું શાસ્ત્ર વેદવ્યાસજીએ લખ્યું છે વાંચી લેવાની છૂટી છે. કૃષ્ણ સિવાય એવો કોઈ વ્યક્તિ નથી જેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું બિરુદ પ્રાપ્ત થયું હોય. અને ભાગવતનું જ પ્રમાણ હું તમને આપું. એક ભાગવતના પ્રારંભમાં 3જા અધ્યાયમાં જ તે સુત ગોસ્વામી કહે છે, એતે જ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારની અંદર એક જ ભગવાન છે અને એ છે કૃષ્ણ. આ વાત એ સમયની એક સ્ત્રી ઉત્તરા જાણતી હતી, પણ આજના બુદ્ધિમાન વ્યક્તિ આને જાણતા નથી. અને આના કારણે એણે કૃષ્ણનું શરણ લીધું. ઉત્તરા સમજાવે છે કે આપણને તે ભરોસો ભગવાન ઉપર હોવો જોઈએ. અને આપણો ભરોસો અહીં ત્યાં વિખાયેલો પડ્યો છે. આપણને ભરોસો છે આપણા ડાયમંડ માર્કેટ ઉપર, આપણા બિઝનેસ ઉપર, પણ ભગવાન ઉપર ભરોસો નથી. અરે ભગવાનની ઉપર ભરોસો કરવો, આનું જ નામ ભક્તિ છે. વિશ્વાસ મૂકવો એ કૃષ્ણની ઉપર, એનું જ નામ ભક્તિ છે. અને ભગવાન સમજી ગયા કે આ ધંધા બધા અશ્વત્થામાના છે. અને એ જ સમયે હવે પ્રસંગ એ ચાલતો હતો, પાંડવો ભગવાનને વિદાય આપી રહ્યા છે, ગિફ્ટ આપતા હતા કે આ સત્યભામાને આપજો, આ રૂકમણીને, વસુદેવજીને, માતા દેવકીને. અને કોઈને ખ્યાલ નહોતું કે બ્રહ્માસ્ત્ર આવી રહ્યા છે. એક તો પાંડવો દુઃખી હતા કારણ કે ભગવાન જવાના હતા, ભવિષ્યમાં જે વિરહ લાગવાનો હતો એનાથી પાંડવોને દુઃખ હતું. અને જેવા એને જોયું કે અમારી બાજુ બ્રહ્માસ્ત્ર આવે, પાંચેય પોતાના શસ્ત્ર ઉઠાવ્યા, પણ ભગવાનને ખબર હતી કે આ શસ્ત્રો આજ પાંડવોને બચાવી શકે એમ. અને સત્ય છે કે જો કૃષ્ણ ત્યાં ઉપસ્થિત ન હોત તો પાંડવો એ દિવસે સમાપ્ત થઈ ગયા હોત. પહેલા જ આવ્યું કે બ્રહ્માસ્ત્રને બીજા કોઈ અસ્ત્રથી નિવારી શકાતું નથી. ભગવાને પોતાના સુદર્શન ચક્રને આદેશ આપ્યો અને એ પાંચેય બ્રહ્માસ્ત્રને ખોઈ નાખ્યો. એક બ્રહ્માસ્ત્ર જે ઉત્તરાના ગર્ભમાં આવતું હતું, ભગવાન રથ ઉપર બેઠા છે અને રથ ઉપર બેઠા હોવા છતાં એક સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કર્યો. અને વિશ્વનાથ ચક્રવર્તી નામના આચાર્ય લખે છે, ભગવાને એક હાથમાં ગદા અને એક હાથમાં પોતાનું શસ્ત્ર જે છે સુદર્શન ચક્ર એ લઈને પ્રવેશ કર્યો. એક પ્રશ્ન મનમાં થાય કે ભગવાનને બે હથિયાર લઈને જવાની શું જરૂર પડી? ભગવાનને વિચાર થયો કે મારા ભક્તને બચામાં કદાચ મારું આ એક અસ્ત્ર જો ફેલ થઈ જાય, માની લો ગદા ફેલ થઈ ગઈ, તો ચક્રનો ઉપયોગ કરવા થાય. ભગવાન બે વસ્તુ લઈને ગયા અને ઈ ઉત્તરાના ગર્ભની આસપાસ સુદર્શન ચક્ર લઈને ભગવાન એવી રીતે ફર્યા કે બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી નાખ્યું. અને આ વસ્તુ ઈ ઉદરની અંદર રહેલા બાળકે જોયું, અને બાળક બીજું કોઈ નહીં, આ ભાગવતના પરમ શ્રોતા પરીક્ષિત મહારાજ હતા. અને ઈ પરીક્ષિત મહારાજે પ્રથમ વખત માતાના ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું. અને આ જગતની અંદર હંમેશા પ્રત્યેક વ્યક્તિમાં પરીક્ષણ કરતા રહ્યા કે આ ઈ વ્યક્તિ તો નથી ને, એટલા માટે એનું નામ થયું પરીક્ષિત. અને આ રીતે ભગવાને પાંડવોની રક્ષા કરી, પરીક્ષિતની રક્ષા કરી અને પાંડવોના વંશને સમાપ્ત થતા બચાવી દીધો. ભગવાન શ્રી કૃષ્ણએ રથ ઉપર બેઠા બેઠા એક જ સ્થિતિમાં અનેક કાર્ય પૂર્ણ કર્યા. કથા હજી થોડીક બાકી છે પણ હું તમારો સમય નહીં લઉં વધારે. અને આજના સત્રને હવે ભગવાન હસ્તિનાપુરથી નીકળી રહ્યા છે, ભલે રથ ઉપર બેઠા, આપણે કાલ વિદાય આપશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી